शरणागत पाप पर्वतम् गणयित्वा न तदीय सद्गुणम् अणुमप्यतुलम् हि मन्यते सहजानन्द गुरुम् भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री अक्षर धामाधिपतये राजाधिराजाय नमो नमः। श्री सर्वावतारीणे हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। श्री सद्गुरु गोपालानंद मुनये नमो नमः। श्री सद्गुरु मुक्तानंद स्वामी ने नमो नमः। श्री आधारानंद स्वामी ने नमो नमः।
वाला भक्तों, आचार्य श्री रघुवीर जी महाराज जन्म जयंती द्विशताब्दी महोत्सव एनी आ द्वितीय पाळी प्रारंभाय छे। सर्वात्मा भगवान स्वामी नारायणनी असीम कृपाथी वड़ताल टेम्पल बोर्डे एवं कोठारी श्रीए रघुवीर जी महाराज जन्मा એને 200 વર્ષ પૂર્ણ થતા આ પંચદિનાત્મક અદ્ભુત મહોત્સવ યોજ્યો છે। એમાં આપણે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજનું જીવન કવન સાંભળી રહ્યા છીએ। વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણના ઉત્તરાધિકારી એટલે કે ગાદીના વારસ કોણ, એવો એક પ્રશ્ન ચર્ચાતો હતો। આ પ્રશ્ન ચર્ચાનો એવામાં એકવાર વાસુદેવાનંદ બ્રહ્મચારીને ભગવાન સ્વામિનારાયણે પોતાની ગાદીએ બેસાડ્યા, ગાદીના વારસ કર્યા, ગાદીપતિ બનાવ્યા। પરંતુ વાસુદેવાનંદ બ્રહ્મચારી અતિશય રડવા માંડ્યા। પછી મૂળજી બ્રહ્મચારી મહારાજ પાસે આવ્યા અને મહારાજને કે બોલ્યા, ને તમે ગાદી તો દીધી પણ એ બિચારો બાપડો રડે છે, માટે એને છૂટો કરો। પછી મહારાજે મૂળજી બ્રહ્મચારીના કહેવાથી વાસુદેવાનંદ બ્રહ્મચારીને છૂટા કર્યા અને ત્યારબાદ સંતો ફરતા ફરતા પુનઃ અયોધ્યા તરફ ગયા છે। ધર્મ કુળ તેડી લાવ્યા બીજી વાર ગુજરાત, ચૈતન્યાનંદ નિર્ગુણાનંદ તેની સંભળાવું છું વાત। સાવધાનીથી સાંભળજો, ચૈતન્યાનંદ સ્વામી અને નિર્ગુણાનંદ સ્વામી ધર્મકુળને તેડવા ગયા છે। કહ્યું છે વચનામૃતમાં શ્રીહરિએ એક વાર, ખરા ભક્તની હું તો ભક્તિ કરું છું રાખીને પ્યાર, સેવકના પણ સેવક બની શ્રીજી કરે સેવકાય, અહો સર્વોપરી શ્રી હરિની કેવી દયા કહેવાય. પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ સેવકના સેવક બનીને સેવા કરે છે, આ સર્વોપરીની કેવી અદભુત દયા છે. ભગવાન શ્રી હરિ વતનાવતમાં બોલ્યા કે જે ખરેખરો ભક્ત હોય એની પણ હું તો ભક્તિ કરું છું. ભગવાનને ભક્ત વાલા છે.
ભક્તિ નિષ્ઠા ન હોય તો હોય નારદ સમગુણવાન, તેની નથી પડી પ્રભુને ગણતા નથી ભગવાન. જેનામાં ભક્તિ નથી, પ્રગટ ભગવાનમાં, પ્રગટ સંતમાં, ભક્તોમાં જેને પ્રેમ નથી, એનામાં કદાચ નારદજી જેવા ગુણો હોય તોય ભગવાન શ્રી હરિ કહે છે કે મને એની કંઈ પડી નથી, તે મને રોક્યાના હજાર ઉપાય કરે તો પણ હું તેની પાસે ના રહું. જેનામાં ભક્તિ દેખું તેને આધીન થાવ, સામે ચાલીને તેને ઘેર જાઓ, માગીને એના ઘરનું ખાવ, મને વાલી છે ભક્તિ. ભક્તિ વિનાના સર્વે ગુણો મીઠા વિનાના શાક જેવા છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના કુળમાં, યાને કે ધર્મ કુળમાં ભક્તિ ભાળી, અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે સંતો મોકલ્યા છે. આ બે સંતો છપૈયાથી ધર્મકુળને બીજી વાર તેડી ગુજરાતમાં આવતા હતા. વચ્ચે અયોધ્યા પ્રસાદજીને થાક બહુ લાગ્યો, બીમાર થઈ ગયા. એ વખતે ભગવાન સ્વામિનારાયણ પીળા છત્રની છાયાયુક્ત રોજા ઘોડા ઉપર બેસીને પધાર્યા. અયોધ્યા પ્રસાદજીને ઝડપાયું, અયોધ્યા પ્રસાદ સાજા થયા. આવું દર્શન સાથેના સંતોને થયું હતું. પછી આગળ ચાલ્યા. બીજે દિવસે રઘુવીરજીને કોમળ શરીર હોવાને કારણે તડકો બહુ લાગ્યો અને થાકને કારણે શરીરમાં કસર થઈ ગઈ અને ઘોડે બેઠા થકા અકળાવા લાગ્યા. તત્કાળ ભગવાન શ્રી હરિ આવ્યા. સાત ગાંવ સુધી એમના મસ્તક ઉપર મોટું છત્ર ધરીને સાથે ચાલ્યા. રઘુવીરજીને ખબર નથી છાંયો ક્યાંથી પડે છે, પણ સાથે ચાલનારા નિર્ગુણાનંદ સ્વામીને આ દ્રશ્ય દેખાતું હતું. વિંધ્યાચલની જાડી આવી. કલહગઢની સમીપે સીતારામ અતિ તરસ્યા થયા. પાણી પાણી કરે છે. કોઈ પાણી લેવા ગયું, પાણી લાવતા વાલ લાગી એટલે સીતારામને મૂર્છા આવી ગઈ, ઢળી પડ્યા. એ વખતે સંતો ઉદાસ થઈ ગયા. એમણે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ તો બરાબર થયું નથી. મહારાજ, ધર્મકુળ બધું રડવા લાગ્યું, પણ નિર્ગુણાનંદ સ્વામીની પ્રાર્થના ભગવાને સાંભળી. તેઓ કહેતા હતા, હે મહારાજ, અમો તમારા મોકલવાથી ધર્મકુળને તેડીને આવતા વચ્ચે આ મોટું વિઘ્ન આવ્યું, માટે હે સર્વોપરી શ્રી હરિ, તમે જેમ કરો તેમ થાય, તમારા સિવાય અમારો બીજો કોઈ ઉપાય ચાલે તેમ નથી, ને અમારા પગ હવે તમારી તરફ આવવા આગળ ઉપડતા નથી, માટે રક્ષા કરો. હે નાથ, રક્ષા કરો, સીતારામનની તબિયત સારી કરો, એને જીવતા કરો. સંતોની આ પ્રાર્થના સાંભળી તત્કાળ શ્રી હરિએ દર્શન દીધા અને કહ્યું, હે સંતો, આટલા ઉદાસ કેમ થઈ જાઓ છો? સીતારામ તો તરસને કારણે સૂતા છે. એમ કહી ભગવાને એને જળ પાયું કે તરત સીતારામ બેઠા થઈ ગયા અને ભગવાન શ્રી હરિ અદૃશ્ય થયા. અલૌકિક ઐશ્વર્ય જોઈ આનંદ આનંદ થયો અને પછી ધર્મકુળને લઈને ચૈતન્યાનંદ સ્વામી અને નિર્ગુણાનંદ સ્વામી ત્યાંથી આગળ ચાલ્યા છે. ચાલતા ચાલતા મહી કાંઠે પહોંચ્યા.
ગુર્જર દેશ મે આયે યે હું, મહી નદી આ लागे आयते हूँ।
सोई नदी सिंधु एक तारा,
बड़े भाव से गाइए
सिंधु एक तारा। उतरे ब्राह्मण गाम के आरा, उतरे ब्राह्मण गाम के आरा। गुर्जर देश में आए ये हूँ,
गुजरात में आया। मही नदी आडी आवी अने सोई नदी सिंधु एक तारा, आ नदी सागर नी साथे एक तार छे, अर्थात जोड़ायेली छे। जरे भरती आवे त्यारे खारू पानी आवी जाय। बामण गाम ने आरे धर्म कुल ने लई अने नदी उतरवानी हती, બધાય સાથે છે, એમાં કોઈ કામ માટે બીજા સંબંધીઓ સાથે રઘુવીરજી ગામમાં ગયા એટલે પાછળ રહી ગયા, અને બીજા સંતો અને ધર્મકુળ મહી નદી પાર કરી ગયા। પછી રઘુવીરજી જ્યાં નદી ઉતરતા હતા ત્યાં સમુદ્રની ખારી વેળ આવી।
वेग करी जल आयो अति, नदी भरा गई नीर। मुख में जल पैठन लग्यो, होने लगी बहु पीर, होने लगी बहु पीर।
रघुवीर जी पानी में बुडवा लगे, मोढ़ा में खारू पानी भराई गयु, અતિ પીડા થવા લાગી છે। વેગે કરીને જળ એકદમ આવી ગયું। રઘુવીરજીને ખ્યાલ આવી ગયો કે મોત આંબી ગયું, એટલે ચિંતા કરવા લાગ્યા। પણ ચિંતા પ્રાકૃત માનવી જેવી કરે એવી નથી કરતા। ચિંતા લખી ગ્રંથકારે,
તબહી વિચારે નિજ મન માહી, મમ મન મરણ કી ચિંતા નાહી।
મારા મનમાં મરવાની ચિંતા નથી, એક દિવસ મરવાનું નિશ્ચિત છે। પણ
પ્રગટ ભયે પુરુષોત્તમ જેહુ, બિનુ દર્શન તન પરી હે તેહુ।
આજ ઘોરકળી કાળમાં અક્ષરધામાધિપતિ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે।
એ પ્રગટ પુરુષોત્તમ નારાયણના દર્શન વિના મારો દેહ પડી જાય છે એની મને ચિંતા છે।
મરણ કી ચિંતા નહીં, મને ભગવાનના દર્શન ન થયા।
હું હિન્દુસ્તાનમાંથી પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શને અત્રે ગુજરાત આવ્યો અને મહી નદી મને નડી ગઈ। આજ મને આ મહી નદીએ વિઘન કર્યું અને મને દર્શન થયા નહીં। यही इच्छा है अंतर स्वामी, ताते देहु दर्शन बहु नामी। यही बिनती सुनहु हरि मोरी, तुम ही हो मम जीवन दोरी।
रघुवीर जी परमात्मा सर्वावतारी श्री हरि ने प्रार्थना करी कि हे नाथ, आ मारा अंतर नी इच्छा छे, बस एक वार तमारा दर्शन थई जाए, एक वार पछी भले देह पड़ी जाए, आ मारी विनती सांभळो। हे प्रभु,
तुम ही हो मम जीवन दोरी,
तमेज मारी जीवन दोरी छो। હે અવતારી, હે કરુણાનિધિ, મારા અંતરની આ ઈચ્છા પૂરી કરો, મને આપની સેવામાં રાખો, બીજી કોઈ ઈચ્છા નથી। આવી પ્રાર્થના સાંભળી તત્કાળ મહાદયાળુ ભગવાન શ્રીહરિ હોડી લઈને મહી નદીમાં આવ્યા।
નિજ ગાદી કે યોગ્ય વિચારી, નિજ ગાદી કે યોગ્ય વિચારી, મહાજલ મેં તે લીએ
पुकारी
महाजल में तेरे पुकारी
तट में धरी के श्री भगवाना
तट में धरी के श्री भगवाना
मछुआ जुत भये अंतर धाना
मछुआ जुत भये अंतर धाना
मछुआ जुत भये अंतर ध्याना
मछुआ जुत
निज गादी के जोग विचारी
निज गादी के जोग विचारी
जोग विचारी
जोग विचारी
भगवान स्वामी नारायण आ तो मारी गादी ने योग्य छे एम मन में विचार्यू अने महाजल में रघुवीरजी महाराजनी रक्षा करी बावडू जालीन होडीमां लीधा अने पछी किनारे लाव्या किनारे एमने उतारी अने भगवान स्वामी नारायण दृश्य थई गया। वाला भक्तो आ रीते रघुवीरजी महाराजनी महीना जलमां भगवान स्वामी नारायणे रक्षा करी।
ऐसो परचो देखी के तिनके संबंधी ते सहजानंद महाराज में बाढ़ो सबको नेह पीछे सब तहां से चले वड़ताल आए जन प्रीत सहित निरखत भये सहजानंद भगवन प्रीत सहित निरखत भये सहजानंद भगवन
वड़ताल आया प्रेम थी सर्वा उतारी श्रीहरि जी महाराज ना दर्शन कर्या धर्म कोले पछी श्रीहरिए सुवासिनी भाभी ने कहू भाभी अमोए तमोने बाळपण मा छपैया मा वचन आप्युं तुं ते अमारू वचन पाळी आ सत्संग रूपी धन अमे तमने आपीशुं। सत्संग रूपी धन एम के छे संपत्ति नी वात नथी करता। श्री हरिजी महाराज ने संपत्ति सांभरती नथी। आ सत्संग रूपी धन अमे तमने आपीशुं ते सांभळीने भाभी बोल्या हे महाराज तमे महादयालु छो सत्य संकल्प छो अक्षराधिपति पूर्ण पुरुषोत्तम छो सर्व अवतारना अवतारी सर्वना कारण छो एम कहीने बे हाथ जोड़ीने पगे लाग्या त्यारे महाराजना जमणा नेत्रमां अनंत कोटी ब्रह्मांड एक कालावत छिन्न अणुनी पेठे उड़ता देखाया। महाद्भुत आश्चर्य जोयुं सुवासिनी भाभी गदगद कंठे थई गया बन्ने नेत्रमांथी आंसूनी धारा वहेवा लागी चरणारविंदमां मस्तक मूकी एक पहोर प्रार्थना करी। आम भगवान स्वामीनारायणे बीजी वार अयोध्या प्रसाद रघुवीर गोपाल राम मनसाराम कन्याराम वगैरे छपैयावासीने साथे लई बन्ने सद्गुरुओने संवत 1880 वड़तालमां महाराजनो मेलाप थयो अने हौने आनंद आनंद थयो। आ रीते हवे बधुं धर्मकुळ वड़तालमां आव्युं छे पछी वड़तालथी सौ संतो भक्तो तथा अयोध्यावासी सहित श्रीहरि विचरण करता करता गढ़पुर आया। अयोध्यावासी आया तेथी जे असुर लोको श्रीहरिनी उपर मिथ्या अपवाद आरोपण करता था ते सौ बोलता बंद थया हौना मोढ़ा काला थया। स्वामीनारायण भगवान माथे लोको ज्ञातिनी कुशंका करता था आडोवळू बोलता था એ બધું બંધ થઈ ગયું। વાલા ભક્તો ત્યારબાદ ધર્મની ગાદી ઉપર કોને બેસાડવા એ પ્રશ્ન વધુ ચર્ચાયો ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે હે મહારાજ ધર્મની ગાદી ઉપર કોઈ એક ધર્મકુળના વ્યક્તિને બેસાડવો ત્યાગી સંત ધર્મની ગાદી ઉપર શોભે નહીં એ તો મોક્ષદાતા સદગુરુ મહાપુરુષો છે। આ ગાદી હારે તો બધું કેટલાક પ્રકારનું વળગણ હોય વ્યવહાર હોય માટે ગાદીએ કોઈ એક ધર્મકૂર્ણ વ્યક્તિ બેસાડો એમ અમને રૂચે છે. સુખદેવજી, સનકાદિકો, નારદજી અને નવ યોગેશ્વરો તે બધા ત્યાગીઓમાં મોટા મોટા હતા, પણ અમે ક્યાંય એમની ગાદી સાંભળી નથી. બ્રહ્મા અને બધા વિપ્રો ગ્રસ્ત હોય છે, છતાં પણ તે બધા ત્યાગીઓના ગુરુ કહેવાય છે એવી પ્રસિદ્ધિ છે. અને જેટલા ત્યાગીઓ છે તે બધા બ્રહ્મા અને વિપ્રોને પૂજતા રહ્યા છે. વિપ્રો સૌના ગુરુ કહેવાય છે એમાં કોઈ સંશય કરતું નથી. તે વિપ્રોમાં પણ જે વિપ્રોને ધર્મ અને ભગવાન સૌથી અધિક વાલા હોય અને વર્ણાશ્રમના ધર્મને જે યથાર્થ રૂપમાં જાણતા હોય તથા પાળતા પણ હોય અને રાત દિવસ શાસ્ત્રનું શ્રવણ જેને રહેતું હોય અને આ સદગુણો તથા સશાસ્ત્ર શ્રવણ રૂપ ધન દ્વારા લોકમાં જે વિપ્રો પ્રખ્યાત થયા હોય તે જ ધર્મની ગાદીને યોગ્ય હોય. કેમ જે શાસ્ત્રાભ્યાસ રૂપી જે ધન છે તે જ સર્વોપરી સંપત્તિ છે. માટે એવા જે વિદ્વાન સદગુણી કોઈ બ્રાહ્મણ હોય એ ધર્મની ગાદીને યોગ્ય ગણાય. માટે જેને શાસ્ત્રમાં લેશ માત્ર પણ પ્રેમ ન હોય તે ધર્મની ગાદીને યોગ્ય નથી. શાસ્ત્રાભ્યાસમાં રૂચિવાળો હોય એને જ સાચું ખોટું સમજાય અને એ હવના ભલાના નિર્ણય લઈ શકે. માટે એવાને ગાદીએ બેહાડો, આવું મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે. વળી સ્વામી બોલ્યા કે મહારાજ, જેનું ચિત્ત ધન સંપત્તિમાં અને ખેતીવાડીમાં તત્પર રહેતું હોય એને ગાદીએ ન બેહાડાય. કેમ જે તેને લગાર પણ સમય મળતો નથી. પૈસાના જેને ગાઢ સંકલ્પ થાય ને કાં તો જમીન ખરીદ્યા કરે ને ખેતી કર્યા કરે. અને એવા ગાદીપતિ ગુરુઓનો કોઈ ભાર પણ પડતો નથી. આવાને કદાચ ગાદીએ બેહાડ્યો હોય તો એનો ભારે કોઈને પડે નહીં. ધર્મકુળના જે હોય છે તેને તો વિપ્રો હોવાથી એક સત્શાસ્ત્ર પઠન પાઠનનો સંબંધ રહ્યો છે એવું મુક્તાનંદ સ્વામી માને છે. જે ધર્મની રીતને ન જાણતો હોય તે બીજાને ઉપદેશ આપવાને પણ યોગ્ય નથી. ખુદને કાંઈ ખબર ન હોય બીજાને ઉપદેશ શું દે. પોતે કાંઈ પાળતો ન હોય બીજાની કહી શું અને કેત કોઈ માને શું. કેમ જે રોગને ઓળખતો ન હોય અને તે વૈદ્ય બને તો પણ તેના જ શું ફાયદો થાય. ત્યાં તો રોગ કાંઈક હોય અને ઔષધ કાંઈક આપે એવી વાત બને. માટે બરાબર ધર્મને જાણતો હોય, શાસ્ત્ર ભણેલો હોય, અભ્યાસી હોય અને પોતે એ બધું આચરણમાં મૂકેલું હોય એવાને ધર્મની ગાદી ઉપર બેસાડવો જોઈએ. જે ધર્મકુળના વિપ્રને ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ, જીવાત્માનું સ્વરૂપ અને ભગવાનના સ્વરૂપ ઉપર જ સૌથી અધિક તાન રહેતું હોય આવું કહે છે. ધર્મકુળમાં તો ઘણાય હોય પણ જેને ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ, જીવાત્માનું સ્વરૂપ અને ભગવાનના સ્વરૂપ ઉપર જ સૌથી અધિક તાન રહેતું હોય. અને વળી જેટલા સુખ છે તે બધાનું મૂળ એક ભગવાન જ છે અને જેટલા નિધિ કહેવાય છે તે બધા ભગવાનના દાસ થઈને ફરે છે એમ જે માનતા હોય એ જ ધર્મની ગાદીને યોગ્ય છે. આવું જે નથી માનતા, આવી જેને ડરતા નથી, જ્ઞાનની સમજણ નથી તે ધર્મની ગાદીને ક્યારે યોગ્ય નથી. અને આ ઉપર કયા પ્રમાણેનું જે યથાર્થ જ્ઞાન છે તે જ્ઞાન જ આપણા સત્સંગ રૂપી નિધિનું કારણ છે. અને જે સંતો તથા વર્ણીઓની દેખભાળ કરતા રહે પણ તેના ઉપર ક્યારેય અરુચિ રાખે નહીં તે આ ગાદી ઉપર બેસે. સંતોની અને બ્રહ્મચારીઓની જેને અરુચિ હોય એની સાથે હેદભાવ હોય નહીં, સાધુ સંતોનો અભાવ હોય, સાધુ સંતોની દેખભાળ પ્રેમથી જે કરી શકે નહીં તેને ગાદી ઉપર ક્યારેય બેહાડાય નહીં. સત્સંગનો સેવક થઈને જે સંતો તથા વર્ણીની અરુચિ કરાવે છે તો તે સત્સંગનો સેવક નથી, તે તો પૂરેપૂરો અને ઘણો સત્સંગનો શત્રુ છે. આવાને ગાદી દઈ દીધી હોય તો ઉપાધિ મોટી થઈ પડે. માટે એવા જે હોય તે ગાદીપતિ થવાને યોગ્ય ગણાય જ કેમ? આ ઉપર જેટલી વાત કહી તેનું જે યથાર્થ જ્ઞાન શીખે ત્યારે તે ધર્મની ગાદીને યોગ્ય થાય છે. માટે જે પુરુષ ધર્મવંશનું નામ ધરાવતા હોય તેમણે ધર્મવંશી ગુરુની જેટલી રીત હોય છે તે સર્વને પ્રમાદ છોડી દઈને શીખવી જોઈએ. શીખ્યા વગર કોઈ સારા સદગુણ કે રીત ભાત માણસમાં આવતા નથી. માટે ધર્મવંશી આ બધી પુનિત રીતને શીખવી જોઈએ. સત્સંગી ગુરુની જે રીત છે તે તો અલૌકિક હોય છે. અલૌકિક બાત મેં મોક્ષ રહાય, લૌકિક બાત મેં ન રહેતાય. મોક્ષ તો અલૌકિક વાતમાં રહ્યો છે, લૌકિક વાતમાં ક્યારેય મોક્ષ હોય નહીં. સત્સંગ મેં ધર્મ વર્તત જીસ રીતા, વર્તન રહે તાકે તીસ રીતા. સત્સંગમાં જે રીતનો ધર્મ હોય છે તે રીતનું ધર્મનું વર્તન જેમાં રહ્યું હોય અને વળી જેમાં પ્રત્યક્ષ શ્રીહરિના નિશ્ચય બાબતમાં રતિ ભાર પણ કસર ન હોય તે પુરુષ જ ધર્મની ગાદીને યોગ્ય છે. પ્રગટ ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય જેને પૂરેપૂરો નથી, નિશ્ચયમાં જેને કસર છે એને ગાદીએ ન બેહાડે. રતિભાર પણ નિશ્ચયમાં કસર ન હોવી જોઈએ પ્રગટ ભગવાનના નિશ્ચયમાં, તો એને ગાદીએ બેહાડાય. કે દઉ બાત બિન ધર્મ જો તાકી, ગાદી યોગ્ય ના રહાય વાકી. પણ જેમાં ધર્મમય વર્તન ન હોય અગર તો પ્રત્યક્ષ શ્રીહરિના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય ન હોય, આ બે બાબત ન હોય તો તે પુરુષ ધર્મની ગાદીને યોગ્ય રહેતો નથી. આટલી વાત મુક્તાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને કરી. ત્યારે શ્રીહરિ બોલ્યા, સંતો વર્ણી અને જે હરિભક્તો છે તે તમે સૌ હવે પછીથી ધર્મની ગાદીના ઉપર તમારા મનમાં યોગ્ય લાગે તેને નક્કી કરો. મહારાજ કે તમે જ બધા મળીને નક્કી કરો કે કોને ગાદીએ બેહાડવો. ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાલનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી વગેરે જે મોટા મોટા સંતો હતા એ બધાએ બોલ્યા. અને મોટા મોટા હરિભક્તો તે પણ બોલ્યા કે ધર્મવંશીમાં જેને ધર્મ ઉપર રૂચિ હોય અને પ્રત્યક્ષ ભગવાન શ્રી હરિનો જેને યથાર્થ દ્રઢ નિશ્ચય હોય તે ધર્મની ગાદીને યોગ્ય છે, એવું અમારું કહેવું છે, માનવું છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, જેમ તમને સૌને રૂચે છે તેમ અમે કરીએ. સત્સંગની વાત તો મોક્ષ ભાગી જીવ માટે છે, તેમાં કોઈ સ્વાર્થના હિતની વાત નથી. તમને રૂચે છે તો એમ કરીએ, આ તો મોક્ષ માટેની વાત છે, આમાં કાંઈ સ્વાર્થ છે નહીં. જેને મોક્ષનો ખપ નથી એવા લોકો તો ગમે તે કહે, બધાએ કાંઈ હરખું બોલવાનું નથી. ધર્મકુળમાંથી કોઈને ગાદીએ બેહાડશું એટલે કોક તો એમ કહેશે જ કે ભૂવો ધૂણે નાળીર ઘરમાં નાખે એમ ગાદી સંબંધીને આપી. એટલે મહારાજ કહે છે કે લોકો તો ગમે તે કહે, જગતની સમજણને હું જાણું છું, ભગવાન અંતર્યામી છે, તે સૌના અંતરની વાતને જાણે છે, આમાં કોઈ આપણો સ્વાર્થ નથી એમ. અને તે જેમ અમને પરમેશ્વર પ્રેરણા કરે છે તેમ અમે કરીએ છીએ, પણ તે લોકોની સમજણમાં આવતું નથી એમ કહી શ્રી હરિએ તે સમયે ઈચ્છારામભાઈના 7 વર્ષના 4th પુત્ર સીતારામભાઈને ગાદીએ બેહાડ્યા. આ બીજી ગાદી સીતારામભાઈને, પહેલી વાસુદેવન બ્રહ્મચારીને આપી, અને પછી સીતારામને ઉદ્ધવ સંપ્રદાયની ગાદીમાં જ બેહાડ્યા. એની ઉંમર 7 વર્ષની હતી અને એમને ગાદીએ મહારાજે બેહાડ્યા. પછી સીતારામને નિત્યાનંદ સ્વામીની પાસે ભણવા બેહાડ્યા. 1.5 વર્ષ સુધી સીતારામ ગાદીએ રહ્યા મહારાજના ઉત્તરાધિકારી તરીકે. પછી શ્રીહરિ સભાને સંબોધતા કહે, ગમે તેવા કોઈ મોટા આચાર્ય હોય પણ તે જો ભગવાનની મરજીનો લોપ કરે તો ભગવાન તેમાં નિવાસ કરતા નથી. ગમે એવા મોટા આચાર્ય હોય પણ આજ્ઞા લોપે, મનમાની કરે તો ભગવાન એમાં રહેતા નથી, એમાં જરા પણ ખોટું નથી. ભગવાનની આજ્ઞા તે જ જીવન છે એમ જેટલા આચાર્ય છે તે બધા કાયમ જાણે છે, અને જે જાણે છે તે જ ખરા આચાર્ય છે. ભગવાનની આજ્ઞા એ જ જીવન છે આવું બધા આચાર્ય જાણે, અને એમ જાણે છે એ જ સાચા આચાર્ય છે. જે પોતે આચાર્ય થઈને પોતાના સમીપ સંબંધ વગરની નારીનો જ્યાં સુધી પ્રસંગ નથી રાખતા ત્યાં સુધી તે યોગ્ય આચાર્ય કહેવાય, પણ જ્યારે સમીપ સંબંધ વિનાની નારીનો પ્રસંગ રાખે ત્યારે એ આચાર્ય અયોગ્ય છે. જે પુરુષ નારીનો ગુરુ થાય છે તો જે નારી છે તે ભગવાન સિવાયનો કોઈ પણ પુરુષ હોય તો તેને પોતાના પ્રસંગથી ભ્રષ્ટ કર્યા વિના રહેતી નથી. આમ સમજીને જે આચાર્ય નારીથી દૂર રહે છે અને જેટલા તેનાથી ડરે છે તેટલા ભગવાન તેની સમીપે રહે છે તે જોવું વિચારવું. જે આચાર્ય થઈને પરસ્ત્રીનો સંબંધ રાખતા હોય તેવા વિષયી અને કામી જે ગુરુ તથા ધર્માચાર્ય છે તેઓ તો ગધેડા કૂતરા પાડાન બળદિયા ને વાંદરામ ખપે છે. કામ ક્રોધ અને લોભ એ ત્રણેયને પ્રસિદ્ધ નરકના દ્વાર કયા છે. તે કામ ક્રોધ અને લોભે કરીને જ્યાં સુધી સુખ માને છે ત્યાં સુધી તેને સુખ રહે છે. શ્રી હરિ કહે જે કામ ક્રોધ તથા લોભથી બહાર રહે છે તેને ભગવાન સંબંધી અપાર સુખ પ્રાપ્ત થાય છે, પણ કામી ક્રોધી લોભીને ભગવાન સંબંધી સુખનો છાંટોય પ્રાપ્ત થતો નથી, અને તે સાચા જ્ઞાન વિના ચોક્કસ દેખાતું પણ નથી. જે આચાર્ય યોગ્ય વાતને જોઈને ચાલે છે તે જ માનવાને યોગ્ય હોય છે. જે ઘટિત વાતને જાણે છે તથા એવી યોગ્ય ઘટિત વાતમાં જ સાર માને છે એવા જેના દ્રઢ વિચારો હોય તેવા અમારા વંશના જે હોય તે જ અમારી ગાદી ઉપર બેસાડવાને યોગ્ય છે. આવા વિચારવાળા આવા જ્ઞાની ધર્મી જે હોય અને તે પાછા અમારા વંશના હોય તો એ ગાદી માથે બેહાડવાની યોગ્ય છે, ગમે એને બેહાડી દેવાય એમ નહીં.
પ્રમાણ કરત જો જબ સંત હરિજન ધર્મ જુતાયા, અરે પ્રમાણ કરત જો જબ સંત હરિજન ધર્મ જુતાયા, હમારી ગાદી પર તબ સંત હરિજન તે હી જો પ્રમાણ કરત તેવું ગાદી હમારી બેઠન જો પ્રમાણ કરત તેવું ગાદી હમારી બેઠન
આ બે સોરઠા જાણવા જેવા છે, હરિચરિતામૃત સાગરના છે. ભગવાન પોતે બોલ્યા છે જે ધર્મયુક્ત સંતો અને હરિભક્તો હોય તે જ્યારે પ્રમાણભૂત કરે ત્યારે જ તે ધર્મવંશી વ્યક્તિ અમારી ગાદી ઉપર બેસાડવાને યોગ્ય થાય છે. ધર્માચાર્ય પોતાના વંશમાં પોતાના છોકરાને સ્વાર્થથી ગાદીએ બેહાડી દે એવું હાલે નહીં. સંતો હરિભક્તો જેને પ્રમાણ કરે એને જ એનાથી બેસાડી શકાય. જો સંતો હરિભક્તો વિરોધ કરે તો એનો પન્નો દીકરો હોય, એને વાલો હોય, મોટો હોય, ઘરમાં જ ગુરુપદને ગરાસ બધો રહે એવી વાસનાથી ઈચ્છાથી આચાર્ય એને ગાદી દેવા ચાહતા હોય તો પણ આપી શકાય નહીં. ભગવાન સ્વામિનારાયણનું આવું કહેવું છે. પ્રમાણ કરત જો જબ સંત હરિજન ધર્મ જુતિયા, સંતો હરિભક્તો બધાએ પ્રમાણ કરે તો અમારી ગાદી પર તબ બેઠાવન યોગ્ય રહે એવું. તો એને બેહાડવો, તો જે યોગ્ય છે. કે છે, અમારે વંશ કેવું સંત હરિજન તેહી જવું, જે અમારા વંશના હોય પણ જો તેને સંતો તથા હરિભક્તો પ્રમાણભૂત ન માને તો તેને અમારી ગાદીએ બેહાડવા નહીં. સંતો હરિભક્તો બધાનું દિલ રાજી હોય, બધા ખુશ હોય, એને પ્રમાણિત કરતા હોય તો જ એને ગાદી દેવી. આવી હાવ ચોખ્ખી વાત આ ગ્રંથમાં લખી છે બધા સંતોએ અને હરિભક્તોએ ધ્યાનમાં લેવી જોઈએ. જેને પ્રમાણભૂત ન કરે તે ક્યારેય ગાદીને યોગ્ય નથી. માટે સંતો તથા હરિભક્તો સભા વચ્ચે તેને પ્રમાણભૂત કરે તે ગાદીને લાયક છે. સીતારામજીને અમે અમારા દત્તપુત્ર કર્યા છે અને તેને અમે ગાદી ઉપર બેસાડ્યા છે. દોઢ વર્ષ થયું પણ તેને આચાર્યની મોટપની કાંઈ ગમ નથી. કેમ જે ઉંમર નાની છે, મહારાજ કે એને કાંઈ ખબર પડતી નથી, બેહાડી દીધા મેં. માટે હવે આપણે બીજા આચાર્યની સ્થાપના કરીએ કે આ નહીં હાલે. ભગવાને એવું બતાવ્યું કે ગાદી ઉપર પુખ્ત વયનો સમજણો માણસ ચાલે, બાળક ના હાલે. આ વાતથી મહારાજે આ ચરિત્રથી આપણને એ સમજાવ્યું કે જેને કાંઈ ખબર ન પડતી હોય એ હું બધાના ધર્મની રક્ષા કરે, શું કલ્યાણ કરે, શું સિદ્ધાંત સ્થાપે. માટે એને ધર્મની ગાદી ઉપર ન બેસાડાય. હવે બીજા આચાર્ય થાપીએ કે જેમાં વિવેક હોય, વિચાર હોય, સમજણ હોય, જેને ધનનો મદ ચડ્યો ન હોય અર્થાત લોભ્યો ન હોય તે ગાદીને યોગ્ય છે. કેમ જે જ્યારે ધનનો મદ ન ચડે ત્યારે જ તે અમારી ગાદીને યોગ્ય બને છે. અમારા જે આજ્ઞા વચન છે તેનું જે ઉલ્લંઘન કરશે તેને અમારી ગાદીનો માનવો નહીં. આજ્ઞામાં રે તો જ એને અમારો ગાદીનો માનવો. અમારું આવું નિશ્ચિત વચન છે. આ અમે ઊંઘમાં કહેતા નથી, સૈદ્ધાંતિક રીતે ચોખ્ખું કહીએ છીએ કે અમારા જે આજ્ઞા વચન છે તેનું જે ઉલ્લંઘન કરશે તેને અમારી ગાદીનો માનવો નહીં. અમારું આવું નિશ્ચિત વચન છે. જે અમારા વચન પ્રમાણે ચાલશે તેમાં તેટલું દૈવત દેખાશે. જેટલી અમારી આજ્ઞા પાળશે એટલું એમાં દૈવત દેખાશે, પ્રતાપ દેખાશે, હવ દબાશે. બધાને એનું માનવું જ પડશે જો એ અમારું વચન માનતો હશે તો. જે અમારા વચન ઉપર નહીં ચાલે તેમાં દૈવત નહીં રહે, એનો ભાર નહીં પડે, એનું કોઈ નહીં માને. ત્યારે સંતોએ મહારાજને એવું કહ્યું,
વંશ પરંપરાનો વિચાર કરવો ઘટે છે એ હઠાર.
મહારાજ અત્યારે તો તમે હાજર છો, ગમે તેને બેહાડશો એ બરાબર જ હશે, પણ જ્યારે આ ગાદીની વાત આ નીકળી જ છે ત્યારે વંશ પરંપરાનો પણ વિચાર કરવો ઘટે છે. એને પછી કોને, એને પછી કોને, એને પછી કોને, આ એક વિચાર પણ અત્યારે કરી લેવો જોઈએ. અને એક બીજો વિચાર અમે કહીએ છીએ,
કદી એક જ ગાદી સ્થપાય અને આચાર્ય ઉન્મત થાય, તેહ ધર્મ વિશે નવ રહે, શિષ્યો ક્યાં જઈને દુઃખ કહે. કદી એક જ ગાદી સ્થપાય અને આચાર્ય ઉન્મત થાય.
મહારાજ અમારો વિચાર એવો છે ગાદી બે કરો. કેમ છે, કદી એક જ તમે ધર્માચાર્ય થાપશો અને એ ધર્માચાર્ય માનો ગાંડો થયો, કાંઈ ઠેકાણું ભાન રહ્યું નહીં એને, ધનનો મત ચડ્યો, બીજું ત્રીજું બધું એને જે વળગ્યું એ. પછી તકલીફ મોટી થાય, કોઈનું ગાંઠે નહીં, કોઈને ગણે નહીં, મન ફાવે એમ દેવની સંપત્તિ કે મન ફાવે એમ નિયમ ધર્મ કે મન ફાવે એ ઉપાસના જો એ બગાડવા માંડે તો આનું કરવું હું, એને કે કોણ? પાછું તમે લખ્યું છે કે આચાર્ય આરે વાદ વિવાદ કરવો નહીં. બહુ મોટી મુશ્કેલી થઈ જાય ઉદ્ધવ સંપ્રદાયને અને મુમુક્ષુ જીવાત્માઓને. તે જો ઉન્મત થાય તો, અથવા તો કોઈનું ન ગાંઠે એવી રીતનું તે કરવા માંડે તો, એ ધર્મમાં રહે નહીં તો શિષ્ય દુઃખ કોને જઈને કે? માટે એકબીજાનું ક્યાંક દુઃખ કહેવાય એવું તો કરવું જોઈએ. અદભુત વાત લખે છે,
માટે આચાર્ય સ્થાપવા બેય, અન્યો અન્યને દાબે રહે.
માટે આચાર્ય બે થાપો, એકબીજાના દાબે રહે, એકબીજાનો એકબીજાને ભય રહે કે હું કઈ ગાંડા કાઢીશ કે સિદ્ધાંત બારું કે વચન બારું વર્તીશ તો ઓલે મને કહે કે આ નો ધંધો કરાય તમારે. મેળ માર્યો, માપ માર્યો, હરખાર્યો, બે કર્યા હોય તો આ થાય. આવું સાધુએ મહારાજને કહ્યું.
ધર્મવંશી છે વિપ્ર પવિત્ર, ધર્મવંત છે સર્વના મિત્ર, તેમાંથી બેને દત્તક કરો, તેઓને નિજ ગાદીએ ધરો. છે તો સર્વજ્ઞ શ્રી ઘનશ્યામ, સૌને પૂછી લીધું તોય આમ.
આ પંક્તિઓ હું હરિલીલા મૃતની વાંચું છું. પ્રસિદ્ધ શાસ્ત્ર છે, આચાર્ય વિહારી લાલજીનું રચેલું. ધર્મવંશી સારા છે, પવિત્ર છે, ધર્મવાળા સૌના મિત્ર છે. એમાંથી તમે બેને દત્તક લ્યો અને એને તમે તમારી ગાદીએ સ્થાપો. આ વિચારમાંથી અમદાવાદ અને વડતાલ બે દેશ વિભાગ થયા અને બે ગાદીનું નિર્માણ થયું. કોઈ એક ગાદીપતિ ક્યાંક જુલમ કરે, ખોટી હેરાનગતિ કરે સંતો ભક્તોને, તો સુખે તે પહેલા દેશમાં જાય. પહેલા દેશવાળા કનડગત કરે, ખોટી રીતે હેરાન કરે, તો એ આ દેશમાં આવે અને શાંતિથી ભગવાન ભજીને પાર પડે. જો એક જ ગાદી કરી હોત તો મુશ્કેલી બહુ મોટી થાત. ભલું થયું, સંતોએ ભગવાનને વિનંતી કરી અને બે ગાદીની વ્યવસ્થા થઈ. એટલે સત્સંગીઓએ સાધુ સંતોને આશરો રહ્યો. આ આપણા સંતોએ ભગવાનને પ્રાર્થના કરી અને વિનંતી કરીને વ્યવસ્થા કરાવી. સંતોને કોઈને ગાદીપતિ થવું નહોતું, એને એવો કોઈ મોહ નહોતો છત્ર સમરનો, ગળીખમ્મા ગળીખમ્મા. એને ચોખ્ખું કીધું કે તમે તમારે ધર્મકુળમાંથી પવિત્ર બ્રાહ્મણને ગાદી આપો, પણ બે ગાદી કરો બસ. શ્રી હરિએ હવને આમ પૂછીને મત લીધો. શ્રી હરિ તો સમર્થ છે, એને કોઈને પૂછવાની જરૂર નથી, કેમ જે એ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. છતાં સર્વે મોટેરા સંતો ભક્તોને પૂછી ભગવાન સ્વામિનારાયણે ખૂબ વિચારીને લાંબા સમયે અંત્ય નિર્ણય લીધો કે બે ગાદી કરવી. એમ ભગવાન જેવા ભગવાન જો બધાને પૂછીને નિર્ણય લેતા હોય તો આપણે કોણ કે જેમ ફાવે એમ કરી નાખવું. મહારાજે નિર્ણય લીધો, બે ભાઈને બોલાવી પાસ, પછી એમ બોલ્યા આવી નાશ, આપો પુત્ર તમારો એક એક ગાદીનો કરવા અભિષેક. બે ભાઈને બોલાવ્યા અને મહારાજે કહ્યું કે અમારે તમારો એક એક દીકરો જોઈશ, અમારી ગાદીએ એને બેસાડવા છે. ત્યારે બંને ભાઈએ હાથ જોડ્યા હતા, રામપ્રતાપજીએ અને ઈચ્છારામજીએ. રામપ્રતાપજી એવું બોલ્યા હતા કે મારે ત્રણ દીકરા છે, ઈચ્છારામજી કે મારે પાંચ, એમાંથી આપને જે ગમે તે એક એક આપ લઈ લો. આ તો અદભુત કથા છે. પછી ભગવાન સ્વામિનારાયણે મોટા ભાઈ પાસેથી અયોધ્યા પ્રસાદ માંગ્યા અને નાના ભાઈ પાસેથી રઘુવીર માંગ્યા. આમ બે જણાને ભગવાને માગી લીધા. પછી આ બંનેને શ્રી હરિએ ગાદી માટે યોગ્ય ઠેરાવ્યા. પછી શ્રી હરિએ સંતો ભક્તોને બોલાવી ઉત્તર તથા દક્ષિણ એમ બે ભાગ કરાવ્યા હિન્દુસ્તાનના. કલકત્તાથી દ્વારકા સુધી વચ્ચે સીમાડાના જે ગામો આવતા તેના નામ લખાવ્યા. કલકત્તાથી દ્વારકા ધામ લખ્યા, વચમાં સીમાડાના ગામ ભાગ ઉત્તર દક્ષિણ કરી પછી ચીઠીઓ તેમાંય ધરી. આવ્યો ચીઠીઓથી હે નરેશ રઘુવીરને દક્ષિણ દેશ. ચીઠી નાખી ફરી પાંચ વાર દેશ આવ્યા એ જ પ્રકાર. આવું હરિલીલામૃતમાં લખ્યું. પાંચ વાર ચીઠી નાખી એમના જ આવી રઘુવીરજીને દક્ષિણ, અયોધ્યા પ્રસાદજીને ઉત્તર દેશ. સને 1882 કાર્તિક સુદ 12ના રોજ વડતાલમાં આચાર્યની સ્થાપના કરી, જેનું વર્ણન કરતા આચાર્ય વિહારીલાલજી હરિલીલામૃતમાં લખે છે, ઉમરેઠના વેદ પુરુષ હરિભાઈએ બધી વિધિ કરી અને હોમ કરાવ્યો.
હરિ મંડપ છે જે સ્થાન, તેની આગળ મોટું મેદાન, પાસે પાસે બે પાટિયો ઢળાવી, તકિયા અને ગાદી બિછાવી, તહા આવ્યા પછી કૃપાનાથ, બે પુત્ર તણા ગ્રહી હાથ, તેને વેદ વિધિ અનુસાર સોંપ્યા ગાદી તણા અધિકાર.
બેયના હાથ જાલીન મહારાજ ત્યાં પધાર્યા. વેદવિધિ અનુસાર બેયને ગાદીના અધિકાર સોંપ્યા છે. પછી મંદિરની પાછળ ચોકમાં પશ્ચિમ મુખે ભગવાન સ્વામિનારાયણ ઉભા રહ્યા, બંનેને પાટ ઉપર બેહાડ્યા. પછી ભગવાન સ્વામિનારાયણે આચાર્યના કાર્યની સોંપણી કરી છે. બહુ સાંભળવા જેવું છે. ઉત્તર વિભાગ અયોધ્યા પ્રસાદજીને સોંપ્યો. એમને ચામર કરવામાં બ્રહ્મચારી વાસુદેવાનંદજીને રાખ્યા. છડી બોલવા કુબેરદાસને, છત્ર પાર્શ્વ જોરાવરજીએ ઝાલ્યું અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે તમે અયોધ્યા પ્રસાદજી મહારાજની જીભ. અને મહાનુભાવાનંદ સ્વામીને અને બ્રહ્મચારી વાસુદેવાનંદજીને અયોધ્યા પ્રસાદજીના બંને હાથ તરીકે એમની પડખે ઊભા રાખ્યા. આ રીતે સજાવટ કરી. પછી રઘુવીરજી મહારાજની પાસે સમર કરવા બ્રહ્મચારી અખંડાનંદજીને રાખ્યા. છડીદાર તરીકે વડોદરાના પ્રભુદાસને ઉભા રાખ્યા. છત્ર જાલીને પાર્ષદ ગુમાનજીને રાખ્યા. રઘુવીરજી મહારાજની જીભ તરીકે નિત્યાનંદ સ્વામીની સ્થાપના કરી અને બંને ભુજા તરીકે સ્વયં પ્રકાશ સ્વામી અને બ્રહ્મચારી અખંડાનંદજીને રાખ્યા. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સર્વે સંતો પાર્ષદોએ પોત પોતાની સેવા સંભાળી. પછી શ્રી હરિએ તે બંનેની પૂજા કરી અને મહારાજે પોતે બંને આચાર્યોની આરતી ઉતારી. દેવોએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી, સર્વત્ર જય જયકાર થયો. પછી શ્રી હરિએ કહ્યું, હવે બંને દેશના ભક્તો મેં બાંધેલી મર્યાદા પ્રમાણે પોત પોતાના દેશના આચાર્યનું પ્રેમથી પૂજન કરો. આવું ભગવાન બોલ્યા. એને પ્રેમથી પૂજશો તમે, પૂજા માની લેશું તે તો અમે. સંત હરિજનના સમુદાય એની આજ્ઞામાં રહેજો સદાય. હે વાલા ભક્તો, આ મેં સ્થાપેલા આચાર્યની તમે પૂજા કરશો તો તે પૂજા અમે માની લેવું. સંતો હરિભક્તો બધા જ એમની આજ્ઞામાં રહેજો. એમ કહી ભગવાન સ્વામિનારાયણ હરિમંડપ ઉપર જઈને બેઠા. પણ કોઈ હરિભગત ઊભો થયો નહીં અને આચાર્યની પૂજા કોઈએ કરી નહીં. અદ્ભુતાનંદ સ્વામી કહે છે કે એ વખતે હું ત્યાં હાજર હતો, મેં આ બધું નજરે જોયેલું છે એ લખું છું. કોઈને મન જ થયું નહીં. કેમ જે પ્રગટ પુરુષોત્તમ નારાયણની પૂજા કરનારો આ વર્ગ, એમને ગમે તે વિચાર આવ્યો હશે કોઈ ઉઠ્યા જ નહીં. તે દિવસે 16 વર્ષના આચાર્ય અયોધ્યા પ્રસાદજી હતા અને 14 વર્ષની ઉંમરના રઘુવીરજી હતા. બેન પાટમાંથી બેહાડ્યા છે, મહારાજ હરિમંડપ ઉપર જઈને બેઠા છે ને હરિભગત કોઈ ઉઠતા નથી, કોઈએ પૂજા કરી નહીં. તે જોઈને મહારાજે વિચાર્યું કે આ કોઈ હરિભગત ઉઠતા નથી. પછી મહારાજે નિત્યાનંદ સ્વામીને બોલાવ્યા હરિમંડપ ઉપર અને મહારાજ સ્વામીને કહે છે કે સ્વામી આ હરિજનો આ બંનેની પૂજા કરે ને તે હું દેખું એવું કંઈક કરો. એવી રીતનો તમે સર્વે મળીને કંઈક બંદોબસ્ત કરો, કંઈક રસ્તો પાડો. કેમ જે આ સત્સંગ સંતો તમારા હાથમાં છે, આવું મહારાજ બોલ્યા. ભગવાનના આવા વચન સાંભળીને નિત્યાનંદ સ્વામી કહે, હે મહારાજ તમે કહો એમ અમે કરીએ, પણ અમારું તમારે માનવું પડશે. ત્યારે મહારાજ કે ઠીક તમે કહો એમ અમે કરશું. પછી નિત્યાનંદ સ્વામીએ સભામાં આવીને મુક્તાનંદ સ્વામીને અને બ્રહ્માનંદ સ્વામીને, ગોપાલનંદ સ્વામીને અને અદ્ભુતાનંદ સ્વામી આદિને વાત કરી. અદ્ભુતાનંદ સ્વામી કે હું ત્યાં હતો, સર્વને મહારાજનો અભિપ્રાય કઈ સંભળાયો નિત્યાનંદ સ્વામીએ, તેથી સર્વે સંતોએ મળીને હરિભગતને સમજાવ્યા. હે ભાઈ ઉઠો, આ બંને આચાર્યોની પૂજા કરો. અને સાંભળો, તમે પાઘડીને છેલ્લું બે લાવ્યા છો, ક્યાં દેશના છો? અમદાવાદના છીએ. ઠીક, તો એક કામ કરો, પાઘડીને છેલ્લું બે લાવ્યા છો ને એમાંથી પાઘડી છે ને તમે અયોધ્યા પ્રસાદજી મહારાજને પહેરાવો અને છેલ્લું મહારાજને ઉડાડજો. એમ કરો. ઉઠો ભાઈ, તમે કોણ છો? તો અમે વડતાલ દેશના. તો હારું, પાઘડીને છેલ્લું બે લાવ્યા છો? તો હા. તો કે એક કામ કરો, તમે છે ને સહેલું રઘુવીરજીને ઓઢાડો અને પાઘડી મહારાજને પહેરાવજો. આ બધી વ્યવસ્થા સંતોએ શીખવાડી. આમ બધાને સમજાયું. એવી રીતે સર્વે સંતોએ મળીને બે દેશના હરિજનને સમજાવ્યા ત્યારે બે આચાર્યની પૂજા થવા માંડી. તેને જોઈને મહારાજ ઘણા રાજી થયા ને સભામાં આવી બિરાજમાન થઈને સંતને એમ વાત કરવા લાગ્યા, હે સંતો આ હરિજનો તો સર્વે તમારા છે, એટલે તમારા કહ્યાથી પૂજા કરી કે છે, માટે આ સત્સંગ તમારે સાચવવાનો છે. સંતો આ સત્સંગ તમારે સાચવવાનો છે ને સૌ સૌના દેશના દેવની તથા આચાર્યની પુષ્ટિ કરવી એવી મહારાજે વાત કરી. પછી બંને આચાર્યને તેના ધર્મ સમજાવતા મહારાજ એવું બોલ્યા,
મહંતો જે સંતો તવ ચરણ માં મસ્તક ધરે, ન છાજે તે માટે રજગુણ તમારા તન પરે.
હે આચાર્યો, તમે ક્યારેય રજોગુણ રાખશો નહીં. તમે ભલે ગ્રહસ્થ છો, ભલે બધા તમને અમારે સ્થાને માને પૂજે, વસ્ત્ર ઘરાણા બધું, પણ તમારે શરીરે રજોગુણ તમને શોભા દેતો નથી. કેમ? કારણ કે મોટા મોટા સંતો મહંતો તમને પગે લાગતા હોય અને તમે રજોગુણી ઠાઠ માઠમાં હો રાજાના કુંવર જેવા, તો કઈ હારા ન લાગો.
ન થાવું સ્વચ્છંદી સહુ મળી કહે તે સમજવું.
તમારે ક્યારેય સ્વચ્છંદી ન થઈ જવું, સ્વતંત્રપણું તમને હું આપતો નથી. સૌ મળીને જે કહે તે પ્રમાણે તમારે કરવું, વાત સમજવાની કોશિશ કરવી.
કરે લોકો નિંદા તરત તક તે કૃત્ય તજવું.
જો લોકો નિંદા કરે એવું હોય તો તે કૃત્ય તમારે તરત જ છોડી દેવું.
સવારે ને સાંજે હરિગુણ કથાની તક સહી, તજીને તે ટાણે જહી તહી તમારે જવું નહીં.
હવાર હાંજ મંદિરમાં કથા થાય, સદગુરુઓ કથા કરે ત્યારે તમારે અવશ્ય કથામાં પહોંચી જવું. હવારે ને સાંજે બે સભામાં તમારે કથા સાંભળવા બેહવું આચાર્ય થયા છો એનો અર્થ એવો નથી કે તમારે કથામાં બેહવાની જરૂર નથી, કથા સાંભળવાની જરૂર નથી, બે ટાઈમ કથામાં આવવું. એ તકે તમારે બીજું કઈ કામ કરવું નહીં, ક્યાંય જવું નહીં. એકવાર વિહારીલાલજી મહારાજ કથામાં મોડા આવ્યા હતા એટલે પવિત્રાનંદ સ્વામીએ કીધું, ટોક્યા કે આજ કથામાં કેમ મોડા આવ્યા? ત્યારે વિહારીલાલજી મહારાજ કે વતુ કરાવવા રહ્યો હતો. ત્યારે પવિત્રાનંદ સ્વામી કે વતુ પછી થાય, આ કથા પછી થાય. ત્યારે વિહારીલાલજી બોલ્યા કે સ્વામી ભૂલ થઈ, હવે કાલથી ટાઈમે આવી. આવો સાધુને અને આચાર્યને આત્મીય ભાવ હતો, એકબીજાને ટોકતા હતા ને ભેળા બેસીને કથા વાર્તા કરતા. તે દી સત્સંગમાં બહુ સારા દેશકાળ હતા. ભગવાન શ્રી હરિ કહે છે, નહીં રસ્તે જાતા નટવીટ તમાશા ની રખવા, નહીં જોવા મેળા અવર જન લાગે પરખવા. તમે હવે આચાર્ય થયા છો માટે રસ્તે જાતા આવતા કઈ ખેલ થતા હોય, મદારી રમત કરતા હોય, ત્યાં તમારે ઊભું ન રહેવાય, મેળા જોવા તમારે જવું નહીં. લોકો તમને ઓળખે એટલે એ શોભો નહીં તમે ત્યાં.
ગ્રહસ્થ આચાર્ય ઘણા ફરે છે, શિષ્યો તણા તે ધન ને હરે છે, દિશે ભવાયા સમવેશ કેવા, તમે ન થાશો કદી છે લેવા.
જ્યારે રઘુવરજી મહારાજને અયોધ્યા પ્રસાદજીને ગાદી સોંપી ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમને જે ઉપદેશ કર્યો હતો તે ઉપદેશ હરિલીલામૃતમાં જે લખ્યો છે એ જ હું વાંચું છું. મહારાજ કહે છે કે આ જગતમાં ઘણાય ગ્રસ્ત આચાર્યો છે, ઘણાય સંપ્રદાય છે અને આચાર્યોની કાંઈ તાઈ નથી છત્ર છડી સમરવાળાની. તે હું જીવના કલ્યાણ કરે, શિષ્યો તણા ધનને હરે જ કહે છે. ભવાયા જેવા વેશ દેખાય અને કોઈને એને જોઈને શાંતિ થાય નહીં, માટે તમે એના જેવા ન થતા. તમે ન થાશો કદી છે લેવા,
જે ધર્મ પાળે જનતે અમારો, પાપી થી હું દૂર સદા થનારો.
ભગવાન સ્વામિનારાયણે અતિ અતિ સ્પષ્ટતા કરી છે, કોઈ વાતે કાચું રાખ્યું નથી. મહારાજ કહે છે કે જે ધર્મ પાળે એ જ અમારો છે. આચાર્ય હોય, ગ્રસ્ત હોય, ત્યાગી હોય, બાય હોય કે ભાઈ હોય,
જે ધર્મ પાળે જનતે અમારો, પાપી થી હું દૂર સદા થનારો. સગો અમારે નહીં કોઈ કાળે, સગો ગણું જે શુભ ધર્મ પાળે.
ભગવાન શ્રી હરિ અત્યારે પોતાના સ્વરૂપમાં આવી ગયા કે અમે તો અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ, સર્વનું કારણ છીએ, અમારે કોઈ હગો નથી, અમારે કોઈ કુળ નહીં, કોઈ નાચ નહીં, કોઈ જાત નહીં, કેમ જે અમે તો ચિદાનંદ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ.
સગો અમારે નહીં કોઈ કાળે,
કોઈ કાળે અમારો કોઈ હગો નથી.
સગો ગણું જે શુભ ધર્મ પાળે,
જે શુભ ધર્મ પાળે એને જ હું મારો સગો ગણું છું, સંબંધી ગણું છું, બીજાને નહીં. ધર્મકુળમાં જન્મ લેવાથી કાંઈ ભગવાન શ્રી હરિના સગા સ્નેહી થઈ જવાતું નથી, એને માટે તો ભગવાનની આજ્ઞા પાળવી પડે, મર્યાદા રાખવી પડે, ધર્મ પાળવો પડે, ત્યારે ભગવાન એને પોતાનો સગો માને. આ દુનિયા કદાચ માની લે એને બહુ મોટા, પણ ભગવાનની દ્રષ્ટિએ તો ધર્મ નિયમ પાળે એને જ ભગવાન પોતાના સગા સ્નેહી માને છે.
છે ધર્મ પોતે જ પિતા અમારા તેના જ શત્રુ જન જે થનારા તે સાથ હું કેમ કરું જ પ્રીત્ય પ્રીતિ કરે તે કુપુત્ર રીત્ય
અમારા બાપ ખુદ ધર્મદેવ છે ધર્મને લોપનારા એ તો બધા અમારા પિતાના શત્રુ તે તો મારા શત્રુ જ હોય ને એની સાથે હું કરું કેમ પ્રીત એની સાથે હું પ્રીતિ કેમ રાખું જો પ્રીતિ કરું તો કુપુત્ર ગણાવ
હતાશ હુએ ગુરુઓ કરેલા તે સર્વ જાણ્યા કપટે ભરેલા
આ જગતમાં કોઈ સંપ્રદાય વિનાના ગુરુ વિનાના ક્યાં હતા બધા ધર્માચાર્ય હતા ગુરુઓ હતા પણ એ બધા ગુરુઓ અને કપટે ભરેલા જાણ્યા
તેને તજી શિષ્ય થયા અમારા તે શિષ્ય જાણો સર્વે તમારા
એ કપટે ભરેલા ધર્માચાર્યનો ત્યાગ કરીને એ લોકો એ સંપ્રદાયને તજીને ઉદ્ધવ સંપ્રદાયમાં આવ્યા અમારા શિષ્ય થયા હવે હું તમને મારી ગાદીએ બેહાડું છું માટે એ બધા શિષ્યો હવે તમારા ગણા હે કે છે
સદા તમે સદગુરુની જરીત્ય તે માટ રાખો ચિતમાં ખચિત
માટે તમે સદગુરુની રીત રાખજો ચોક્કસપણે રાખજો
બીજા ગુરુથી વ્રત શા વિશેષ વિચારજો તે મનમાં હંમેશ
એટલો વિચાર કરજો કે બીજા ધર્મગુરુઓને છોડીને બધા લોકો અહીં આપણને માને છે તો આપણામાં એવી શું વિશેષતા છે કે એમને છોડીને આપણને ગુરુ ધાર્યા
નિર્માનીને માન ઘણું મળે છે માની તણું માન સદા ટળે છે
નિર્માનીને માન મળે માનીને કોઈ દી માન મળતું નથી જેમ જેમ માન રાખવા જાય પોતાનો મહિમા વધારવા જાય મોટો થવા જાય એ અવશ્ય નાનો થાય માન ખોવે ભાર ખોવે
નિર્માનીને માન ઘણું મળે છે માની તણું માન સદા ટળે છે ગંભીરતા સાગર જેવી રાખો અજ્ઞાનીના બોલ સદેવ સાંખો
માટે તમે માન ઈચ્છો નહીં નિર્માની થાશો તો માન મળશે સાગર જેવી ગંભીરતા રાખજો અજ્ઞાની ગમે તેવું બોલી જાય તો તમે અહીંયા ધરશો નહીં એના બોલને સદા સહન કરજો અને પછી એવું કહે છે
કહે મળી સદગુરુ પંચ સંત કે પંચ સત્સંગી સુબુદ્ધિવંત તે વાતને અંતર માની લેવી ક્રિયા સદાએ કરવી જયેવી
પાંચ સદગુરુ સંત અને સારા બુદ્ધિશાળી પાંચ હરિભગત તમને જે વાત કરે તે વાત તમારે કાયમ માની લેવી અને એ જ પ્રમાણે રહેવું ને બધી ક્રિયા એ કે એમ જ કરવી આવો આચાર્યની ઉપર પણ અંકુશ ભગવાન સ્વામિનારાયણે મૂક્યો કોઈ માણસ એવું માનતું હોય કે આચાર્ય સર્વે સર્વા છે ને એને માથે કોઈનું કેણ નથી એ વાત હાવ ખોટી છે મૂર્ખાઈ ભરેલી છે આચાર્યને ઉપર પણ ભગવાન સ્વામિનારાયણે સદગુરુઓનો અંકુશ મૂક્યો છે કેમ જે ભગવાન સ્વામિનારાયણ હતા એ તો પૂર્ણ પુરુષોત્તમ હતા એમની વાત જુદી હતી એમને નિરંકુશપણે ખેલવાની છૂટ છે બાકી કોઈને નથી બધાને માથે અરસ પરસ એકબીજાના અંકુશ ભાર ભગવાન સ્વામિનારાયણે ગોઠવા જ છે એને લઈને જ બધું હરખું હાલે નહીતર હરખું હાલે જ નહીં માટે મહારાજે કહ્યું કે પાંચ સદગુરુઓ પાંચ સારા ભક્તો તમને જેમ કે એમ તમે કરજો સત્સંગીને સ્વતંત્ર થઈ જશો નહીં હા આચાર્ય મહારાજને સંતોના ધર્મની દેખભાળ કરવા માટે અથવા તો હરિભગતના ધર્મની દેખભાળ કરવા માટે એમના ધર્મની રક્ષાને માટે અવશ્ય ગાદીમાંથી બેસાડ્યા છે પણ આચાર્યના ધર્મની દેખભાળ કરવા અને એમનું ભલું કરવા માટે એમની ઉપર પાછા પાંચ સદગુરુ સ્થાપ્યા છે કે જે આચાર્યના ધર્મની રક્ષા કરે, દેખભાળ કરે અને આચાર્યનું ભલું કરે. આમ અરસ્પર જ છે, નહીં કે આચાર્ય જ બધા સાધુની ધર્મની રક્ષા કરે ને દેખભાળ કરે ને સાધુને સુધારે કે કંટ્રોલમાં રાખે કે વશમાં રાખે. સારા પાંચ સદગુરુઓ આચાર્યની માથે પણ રહેવા જોઈએ અને એ આચાર્યના ધર્મની રક્ષા કરે, એનો કંટ્રોલ કરે, સંપ્રદાયનું આ રીતે જ ભલું થાય એવી ભગવાન સ્વામિનારાયણે વ્યવસ્થા બાંધી છે. અને એટલે જ કીધું, કહે મળી સદગુરુ પંચ સંત કે પંચ સત્સંગી સુબુદ્ધિવંત, તે વાતને અંતર માની લેવી, ક્રિયા સદાયે કરવી જ એવી.
ભાષે ક્રિયા જે નિજ ચિત્ત શુદ્ધ, તથાપિ સત્સંગ થકી વિરુદ્ધ, તેવી ક્રિયા તો તજવી જરૂર, કરો નહીં આગ્રહ રાખ્યુર.
ભગવાન શ્રી હરિ કહે છે કે હે આચાર્યો, રઘુવીરજી તથા અયોધ્યા પ્રસાદ, કદાચ કોઈ ક્રિયા તમારા દિલમાં તમને શુદ્ધ લાગતી હોય પણ સત્સંગ થકી તે જો વિરુદ્ધ હોય તો તેવી ક્રિયા તમારે તરત જ તજી દેવી, આગ્રહ રાખીને ક્યારેય કરશો નહીં, મોટા સદગુરુ કહે એમ કરજો.
સત્શાસ્ત્ર ને સદગુરુ સંત જે હ, આચાર્ય ને શિષ્ય અંકુશ એ હ.
સત્શાસ્ત્રો અને સદગુરુઓ, આચાર્યને માથે અંકુશ છે, આચાર્ય સ્વતંત્ર સર્વે સર્વા નથી, એમ હરિલીલા મૃતમાં લખ્યું છે. ઘણા બિચારા ભોળા ભલા ભક્તો એવું માને છે કે આચાર્ય એટલે આચાર્ય, ભગવાનનું બીજું સ્વરૂપ. પણ રઘુવીરજી મહારાજની આખી કથા મેં તૈયાર કરી, એમાં રઘુવીરજી મહારાજને ક્યાંય શ્રીજી મહારાજનું અપર સ્વરૂપ લખ્યા નથી, મારે વાંચવામાં આવ્યું નથી, એ બધું આજકાલ ઊભું થયેલું છે.
સત્શાસ્ત્ર ને સદગુરુ સંત જે હ, આચાર્ય ને શિષ્ય અંકુશ એ હ.
આચાર્યને માથે અંકુશ છે, એનાય કંટ્રોલર સદગુરુઓ અને સત્શાસ્ત્ર. એક વાતની સ્પષ્ટતા કરું, સંતોને કદાચ ખબર નહીં હોય, ભગવાન સ્વામિનારાયણે સદગુરુઓની સ્થાપના કરી દી, ત્યારથી સદગુરુ પદ સંપ્રદાયમાં ચાલ્યું આવે છે. શ્રીજી મહારાજે જ્યારે સદગુરુ સ્થાપ્યા ત્યારે પ્રથમ ચાર થાપ્યા અને પછી મહારાજે બીજા થાપ્યા આઠક, એમ બાર સદગુરુ સ્થાપ્યા. બાર સૂર્યની જેમ આ અંજવાળું કરશે એમ મહારાજે કીધેલું. આદ્રજનના દિવાળીના અન્નકોટમાં બીજા આઠ થાપ્યા હતા. પછી મહારાજે એમને પોતાને સ્થાને બેસાડ્યા, મહારાજે પૂજા કરી, આરતી ઉતારી, હરિભગત આગળ પૂજા કરાવીને પછી એમ કહ્યું કે આને હવે અમારે સ્થાને માનજો અને સર્વે સત્સંગીઓ આ સદગુરુઓને પૂછીને એ કહે એમ કરજો. આવું ભગવાન સ્વામિનારાયણે કીધેલું. ત્યારથી આ સદગુરુ પ્રથા આવી. પછી આચાર્યો પણ સદગુરુ નિમતા, પણ સદગુરુનો અર્થ એટલો જ રહ્યો કે તે આચાર્યના પણ અંકુશ તરીકે કામ કરે, એને જ સદગુરુ કહેવાય. સદગુરુ એટલે જ નિમ્માના કે જે આચાર્યના અંકુશ થઈને સારાય સંપ્રદાયની જવાબદારીનું વહન કરે, એને જ સદગુરુ કરવામાં પહેલા આવતા હતા. આજની જેમ ગમે એને ગાદી થક્યો અને સદગુરુ નિમ્માં આવતા નહીં. સંતો, એક કોઠારી પદવી હતી કે જે મંદિરનો વહીવટ કરે, બીજી મહંત પદવી હતી કે જે આખા મંદિરના માન્ય સાધુ હોય, ધ્યાન દેજો. ત્રીજી એક પદવી હતી કે એને ખુરશી અપાતી. ખુરશી આપવી એનો અર્થ એ કે એને કથા વાર્તા કરવાનો અધિકાર આપવો, એને ખુરશી અપાતી. કેટલાકને કોઠારી બનાવતા, કેટલાકને મહંત બનાવતા, કેટલાકને ખુરશી આપતા. આ ત્રીજી પદવી. ચોથી પદવી હતી સદગુરુ. કોઠારીની ઉપર મહંત, મહંત કેમ કોઠારી કરવાનું? આખા મંદિરના બધા સાધુ એ મહંત કેમ કરવાનું? અને ખુરશી જેને આપતા એને હરિભક્તોને વાતું કરવાનું લાયસન્સ, એ હરિભક્તોને બેહાડીને કથા વાર્તા સત્સંગ કરે. અને સદગુરુ જેને બનાવતા એ તો આચાર્યના પણ ઉપરી રહેતા. આચાર્ય એને પૂછ્યા વગર કાંઈ કરવાનું નહીં, એને સદગુરુ કહેવાતા. એટલે અહીં લખ્યું, સત્શાસ્ત્ર અને સદગુરુઓ આચાર્યને માથે અંકુશ છે. હવે આ બધી રીત નથી. સદગુરુ પદ બહુ સસ્તું થઈ ગયું, વચમાં તો હાવ થોડા પૈસામાં પ્રાપ્ત થતું, બધા જાણે છે. સદગુરુ જે થતા હતા એનાથી જ ગાદી તકે બેસાતું હતું, બીજા કોઈથી ગાદી તકે બેહાતું નહીં. અત્યારે એવી કોઈ વ્યવસ્થા નથી, કોઈ મર્યાદા નથી. અને જે સદગુરુઓ હોય તે આચાર્યશ્રીની સાથે દેશ ફરવા જતા, અને કાંઈ પણ તકલીફ આવે, કોઈ બીજા સંપ્રદાયના આચાર્યનો વિરોધ આવે, શાસ્ત્રાર્થ થાય કે કાંઈ પણ ડખો થાય, ત્યારે એ સદગુરુઓ સાથે બેસી અને આચાર્ય રૂડા રસ્તા કાઢતા અને નિર્ણય લેતા. કાયમ બધા ભેળા મળીને જ નિર્ણયો થતા, કોઈ એક જણ કે એમ કાંઈ થતું નહીં. ત્યારે આ સંપ્રદાયમાં ખૂબ સારા દેશકાળ હતા અને સુખ શાંતિ બહુ સારા હતા. સુજ્ઞ સંતો અને સુજ્ઞ હરિભક્તોને આ જાણવા જેવી વાત છે, જો એમ ચાલે તો ખૂબ શાંતિ રહે, અને જો એમ આપણે ન ચલાવી શકીએ તો ક્યારેય સુખ કોઈ નહીં થાય નહીં.
સત્શાસ્ત્ર ને સદગુરુ સંત જે હ, આચાર્ય ને શિષ્ય અંકુશ એ હ, સ્વતંત્ર ક્યારે કદીએ ન થાઉં, સિદ્ધાંત તે સત્ય કહી બતાવું.
હે રઘુવીરજી, તમારે ક્યારે સ્વતંત્ર થવું નહીં, કદીએ નહીં. આ સત્ય સિદ્ધાંત મેં તમને કહ્યો.
રાખો સદા વૃદ્ધ તણો પ્રસંગ, તજો ઘણો સંગ જુવાન અંગ.
હંમેશા તમે વૃદ્ધનો પ્રસંગ રાખજો, વૃદ્ધમાં વૃદ્ધ સાધુ ને હરિભક્તોને સાથે લઈને ફરજો. મોટા સદગુરુઓ સિવાય તમે એકલા ક્યાંય જાશો નહીં. જુવાનિયાને તો આરે રાખશો જ નહીં. તજો ઘણો સંગ જુવાન અંગ, એને કાંઈ ખબર પડે નહીં, અને મહિમામાં આંધળા છે ને ગમે એવું બાયફા કરે, એનાથી બહુ મોટી હાનિ થાય. માટે જે બધી જ પરંપરા અને વ્યવસ્થિત ધર્મ મર્યાદાને જાણતા હોય, પાળતા હોય, ઠરેલ અને પીઠ સદગુરુઓ જો સાથે હોય તો વ્યવસ્થિત નિર્ણયો આવે અને સત્સંગ શોભે, વધે અને સૌને સુખ રહે. માટે જુવાનિયાને સાથે ન રાખશો. શાસ્ત્રો સુણો, વાંચી વળી વિચારો, તે તો સદા ધર્મ ભલો તમારો. શાસ્ત્ર કાયમ સાંભળજો, કથા સાંભળજો, વાંચજો, વિચારજો, આ જ તમારો ધર્મ છે. કોઈ વિશે ક્રૂર કદી ન થાવું, ગરીબના વત્સલ તો ગણાવું, ભિક્ષા જમો આપત કાળ માઈ, માથે કદી દેણું કરો ન કાંઈ. જો આ અમારા વચનો વિચારી તે પાળશો તો અતિ સૌખ્યકારી. આ બધા વચન જો અમારા તમે પાળશો તો સુખી રહેશો. આચાર્યને હોય સૂતો ગણાયો, આચાર્ય તો સદગુણી તેજ થાય. આચાર્યને ઘણાય દીકરા હોય, એમાંથી જે સદગુણી હોય અને સંતો હરિભક્તો જેને પ્રમાણ કરે એ જ આચાર્યની ગાદી ઉપર બેસે. આમાં એવો કોઈ નિયમ નથી કે મોટો દીકરો જ બેસે. રજવાડામાં એવું ક્યાંક ક્યાંક છે, એની બેઠી પ્રથા ક્યારેક ક્યારેક અહીંયા માથું મારે, પણ ભગવાન સ્વામિનારાયણે એવો નિયમ નથી રાખ્યો. બીજી વાત, એમ પણ લખ્યું છે કે આચાર્યને બે ચાર દીકરા હોય પણ એમાં જો એકેય સદગુણી ન હોય અથવા સાધુ સંતોને સુખ શાંતિ આપે, સંપ્રદાયની વૃદ્ધિ કરે, એવો હોવને પ્રમાણ થાય એવો ન હોય તો એમના દીકરાને જ એમણે એકેયને ગાદી ન દેવી. ધર્મ વંશમાંથી બીજો હવને ગમતો પ્રમાણભૂત હોય એને ગાદીએ બેહાડવો, પોતાના દીકરાની ગાદી ન દેવી. જો ગુણિયલ ન હોય ને સંતો ભક્તો પ્રમાણ ન કરે તો, આવું ભગવાન સ્વામિનારાયણે ચોખ્ખું કહેલું છે.
આ જેટલું પળે એટલી આ સત્સંગને શાંતિ મળે, જેટલું લોપાય લોપાવા દેવાય તો અશાંતિ રહેવાની રહેવાની રહેવાની. આપણે લોકો જો સત્ય વાતને ન કહીએ ન બોલીએ તો એનું દુઃખ આપણે માથે જ આવે. કોઈ આંખે થાય નહીં, બધા હારા જ થાય તો કોઈને સુખ શાંતિ રહેવાની નથી જ. જો સાચી વાતને નૈતિકતાથી આપણે પ્રેમથી કહી શકીએ અને એ પ્રમાણે વર્તીએ ને વર્તાવી શકીએ તો આખો ઉદ્ધવ સંપ્રદાય લીલો છમ રહે, કોઈ જગ્યાએ આગ લાગે નહીં, ભડકાય થાય નહીં. પણ આવું થવું જોઈએ, થવું મુશ્કેલ છે. બધાને ખબર પડતી હોય ખોટું થાય છે ભૂલ થાય છે, પણ કોઈ પ્રેમથી કહી શકે નહીં બોલી શકે નહીં. કેમ જે હવ ને એમ થાય હું કામ આખે થાવ, હવ હારા થવા જાય એમાં બધું ખાડામ જાય, પછી હારા થી એક ન રહે. માટે ભગવાન સ્વામિનારાયણના આજ્ઞા વચનો આપણે સમજવા જોઈએ, પાળવા જોઈએ, પળાવવાનો આગ્રહ પણ રાખવો જોઈએ. આવી બધી આ સત્સંગની અલૌકિક રીત છે અને શાસ્ત્રમાં બધી લખેલી છે. એકેય વાત મારા ઘરની નથી, હું અહીં લઈને જ બેઠો છું.
સત્સંગ સર્વે સુણજો અમારા, આચાર્ય આયે જ ગુરુ તમારા.
સત્સંગ સર્વે સુણજો અમારા, આચાર્ય આયે જ ગુરુ તમારા.
તે પાલશે ધર્મ પળાવી જાણે,
તે પાલશે ધર્મ પળાવી જાણે.
કલ્યાણ
શ્રીએ આચાર્યની સ્થાપના કરીને કહ્યું કે સર્વે સત્સંગીઓ સાંભળો, આ આચાર્ય તમારા ગુરુ છે, તે ધર્મ પાળશે અને પળાવી જાણશે. એટલે જ એમને કલ્યાણના દાતા કહીને સૌ વખાણશે. આવી રીતે ભગવાન શ્રીહરિએ આચાર્યની સ્થાપના કરી વડતાલમાં. ત્યાર પછી શ્રીહરિ ગઢપુર આવ્યા, પછી એકવાર અયોધ્યાવાસીને ઉતારે જમવા પધાર્યા ને પોશાક ઉતારીને સ્નાન કરી થાળ જમવા બેઠા. ત્યારે મહારાજ જમતા જાય ને સંતો સાથે વાતો કરતા જાય. પછી બે આચાર્યને આજ્ઞા કરી જે તમારે નીચ એક એક સંતને જમવાનું મોકલીને પછી જમવું. આવું ભગવાને બંને આચાર્યને વચન કહ્યું. ત્યારે તે કહે, હારું મહારાજ. પછી રઘુવીરજીએ મુક્તાનંદ સ્વામીને થાળ મોકલ્યો ને અયોધ્યા પ્રસાદજીએ નિત્યાનંદ સ્વામીને થાળ મોકલ્યો. પછી મહારાજ ચળુ કરીને મુખવાસ લઈને ઢોલીએ બેઠા. પછી અયોધ્યા પ્રસાદજી ને રઘુવીરજીને કહ્યું, જે તમે સત્સંગના આચાર્ય થયા છો, તે ધર્મનો નિર્ણય કરવાનો હોય તથા કોઈને પ્રાયચિત કરાવવું હોય તો તે ભણ્યા વિના ખબર ન પડે, માટે બે ભાયતમાનંદ સ્વામી પાસે ભણો, ભણ્યા વગેરે હું તમે નિર્ણય આપો. એમ આજ્ઞા કરીને કહ્યું, સંતો ઝીલણિયા કીર્તન બોલો. પછી મહારાજ ઉતારે પધાર્યા ને પેશાબ કરીને જળે કરીને હાથ પગ ધોરાવ્યા, પછી પાછા ઢોલીએ બિરાજ્યા. પછી વળી શ્રીહરિએ એક દિવસ કહ્યું, કોઈ એક દિવસ, કે હવે તમે બંને આચાર્ય નિત્યાનંદ સ્વામી પાસે ભણો. આમ શ્રીહરિએ તેઓને ભણાવ્યા હતા. ગઢડામાં ધર્મકોળ આવ્યું ત્યારે મારા સભામાં રાત્રે વાતું કરતા રોજ, અને રઘુવીરજી મહારાજના વહુજી તથા અયોધ્યા પ્રસાદજી મહારાજના વહુજી મહારાજની વાતો સાંભળવા જતા. એક વખત અયોધ્યા પ્રસાદજી મહારાજના વહુજી રાત્રે મોડા ઘેર આવ્યા ત્યારે અયોધ્યા પ્રસાદજીએ પૂછ્યું, અટાણ સુધી ક્યાં હતા? તો કે રઘુવીરજીની વહુજી અને હું બે દરબારમાં મહારાજની વાતો સાંભળવા ગયા હતા, તે આજ બહુ વાતો કરી ત્યાંથી મોડું થયું. મહારાજે વાતો મોડે સુધી કરી, મોડું થયું.
તે શ્રીહરિની રોજ વાતો સાંભળવા જાય છે. એ વાતની અયોધ્યા પ્રસાદજીને ખબર નહોતી, ત્યાં ખબર પડી. પછી કહે તમારે જવું નહીં. એટલે વળતે દિવસે રઘુવીરજીના બહુજી તેડવા ગયા કે હાલો મહારાજની વાતો સાંભળવા. ત્યારે અયોધ્યા પ્રસાદજીના બહુજીએ કહ્યું, મને તો ના પાડી છે તેથી હું નહીં આવું. પછી રઘુવીરજી મહારાજના બહુજી એકલા ગયા. આમાં જે શબ્દો લખ્યા છે એ વાંચું છું. એટલે બહુજી આવે છે, કેમ જે પહેલા આ એક જ શબ્દ હતો વૈષ્ણવાચાર્યમાંય પણ અને આપણામાંય તે. એટલે તે એકલા ગયા ત્યારે મહારાજે પૂછ્યું, તમે આજ એકલા કેમ આવ્યા? તો કહે એમને ઘેરથી ના પાડી એટલે આવ્યા નથી, એટલે અયોધ્યા પ્રસાદજીના ઘરના. ત્યારે મહારાજ કહે તમે પણ વયા જાઓ. ત્યારે તે કહે મને ના નથી પાડી, મને તો ખુશીથી રજા આપીને કહ્યું છે કે હંમેશા મહારાજની વાતો સાંભળવા જાયજે. ત્યારે મહારાજ કહે ઠીક બેહો. પછી મહારાજ કહે અયોધ્યા પ્રસાદજીને મનમાં એમ જે વહુવારુને સસરા આગળ લાજ કાઢવી જોઈએ તેને બદલે સસરાની વાતો સાંભળવી ને દર્શને જવું તે ઠીક કેમ થાય? પણ હું એના જીવમાં બેઠો છું ત્યાં અયોધ્યા પ્રસાદ કેમ કરશે? આમ અયોધ્યા પ્રસાદ કરતા રઘુજી મહારાજની નિષ્ઠા સરસ, તેથી મહારાજ તેમનું વધુ રાખતા. આવું સંતોનું માનવું છે. રઘુવીરજી મહારાજને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અતિ નિર્મળ મતિ હતી, નિષ્ઠા અદભુત હતી. એટલે મહારાજને બહુ રઘુવીરજી મહારાજ વાલા લાગતા. તેથી શ્રીહરિએ સંવત 1886 જેઠ સુદ નવમીની રાત્રિએ ગુણાતીતાનંદ સ્વામી તથા ગોપાલ સ્વામીને બોલાવ્યા હતા ને સ્વધામ જવા સંબંધી વાત કરી હતી. અને ગોપાલ સ્વામીને કહ્યું, જે અમે તમને મોટેરા કર્યા છે તો અમારી પેઠે રઘુવીરજી મહારાજનું વિશેષ રાખજો, કેમ જે તે નરમ સ્વભાવના છે. આવું મહારાજે ગોપાલ સ્વામીને સ્પેશિયલ રઘુવીરજી મહારાજ માટે કહેલું. અને એ એટલા માટે કે રઘુવીરજી મહારાજ નરમ સ્વભાવના છે માટે એનું રાજ છે. ત્યારે ગોપાલ સ્વામી હાથ જોડીને બોલ્યા, જે બહુ સારું મહારાજ. પછી શ્રીહરિ સ્વધામ પધાર્યા ત્યારે ગોપાલ સ્વામી વગેરે સંતોએ રઘુવીરજીને આગળ રાખી શ્રીહરિના અગ્નિ સંસ્કાર વગેરે ક્રિયાઓ કરાવી હતી. જ્યારે શ્રીહરિ સ્વધામ પધાર્યા ત્યારે મહારાજના વિરહે સૌ અતિ આકુળ વ્યાકુળ થઈ ગયા. પછી સૌ ગોપીનાથજી મહારાજના મંદિરમાં આવી રડવા લાગ્યા. ત્યારે શ્રીહરિએ સૌને દિવ્ય દર્શન દીધું અને કહ્યું, તમે કેમ કરો છો રુદન, કેમ લોપો છો મારું વચન? હું છું અજર અમર અવિનાશી, તમે શા માટે થાઓ ઉદાસી? નથી હું તમથી ગયો દૂર, મને જાણો હંમેશ હજુર. એમ કહી નિજ પાદુકા આપી બોલ્યા શ્રી પ્રભુ પરમ પ્રતાપી, કહું વચન સુણો રઘુવીર, નિત્યાનંદ સુણો ધરી ધીર, મારી દેહ ક્રિયા કરી જ્યાંય, કરજો રૂડું મંદિર ત્યાંય. પાદુકા આપી અને કહ્યું, રઘુવીરજી નિત્યાનંદ સ્વામી, મારી દેહ ક્રિયા જ્યાં કરી ત્યાં રૂડું મંદિર કરજો અને આ પાદુકા એમાં પધરાવજો. એમ કહી શ્રીહરિ અદ્રશ્ય થયા. ત્યારબાદ નિત્યાનંદ સ્વામી, ગોપાલ સ્વામી વગેરે સંતો અને બંને આચાર્યોએ મળી શ્રીહરિનું કારજ કર્યું. સર્વત્ર જય જયકાર થયો. ત્યારબાદ અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદ ગયા અને રઘુવીરજી મહારાજ વડતાલ ગયા. નિત્યાનંદ સ્વામી ગઢપુરમાં રહી જેઠા શિલ્પી પાસે સુંદર મંદિર તૈયાર કરાવે છે. ટૂંક સમયમાં લક્ષ્મીવાડીમાં સુંદર મંદિર તૈયાર કરાવડાયું. ત્યારબાદ એક વર્ષ જતા રઘુવીરજી મહારાજ આવ્યા, કર્યો કુટુંબ સહિત નિવાસ ગોપીનાથજીના ચરણની પાસ. એમના ઉતારા તેદી ત્યાં હતા. જ્યાં જ્યાં તીર્થ પ્રસાદીના સ્થાન નમે ત્યાં હરિનું ધરી ધ્યાન પ્રતિષ્ઠા કરવા આવ્યા છે લક્ષ્મીવાડીમાં. રઘુવીરજી મહારાજને એવી ટેવ હતી, જ્યારે જ્યારે તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં જે જે પ્રસાદીના સ્થળ હોય ત્યાં અચૂક દર્શને જતા. ત્યાં જઈ અતિ ભાવથી તે તીર્થની ધૂળમાં પગે લાગતા, દંડવટ કરતા અને ત્યાંની લીલાના જે જાણકાર હોય એને બોલાવીને પોતે ત્યાં મહારાજે શું શું લીલા કરી હતી એ વાતને પ્રેમથી સાંભળતા અને ક્યાંક લખાવી લેતા. આ એમની કાયમની ટેવ રહી. જ્યાં જ્યાં તીર્થ પ્રસાદીના સ્થાન નમે ત્યાં હરિનું ધરી ધ્યાન. અને એમના જીવનમાં એવું પણ આવે છે કે એમને પ્રસાદીના સ્થળે ક્યાંક ક્યાંક બહુ અંતરવર્તી થઈ જતી અને મહારાજના દર્શન પણ રઘુવીરજી મહારાજને થતા હતા. ગોપીનાથજીના દર્શન કરે મહિમા મનમાં મોટો ધરે, સભા નિત્ય સજીને બિરાજે, આવે હરિજન દર્શન કાજે. રોજે રઘુવીરજી મહારાજ સભા કરીને બેસતા, બધા હરિભગત દર્શન કરવા આવતા. તાહા શાસ્ત્રી ભોળાનાથ આવે તેની પાસે કથા વંચાવે. શાસ્ત્રી ભોળાનાથ પાસે મહારાજશ્રી કથા વંચાવતા. મહારાજશ્રી પોતે સભા કરીને બેહે, શાસ્ત્રી આવે એટલે એને કથા કરાવડાવે. આવો એમને કથા વાર્તાનો ભારે ઉત્સાહ હતો. પછી જ્યારે માઘ મહિનામાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવ્યું તે દિવસે વેદોક્ત વિધિ પ્રમાણે રઘુવીરજીએ નવા લક્ષ્મીવાડીના મંદિરમાં શ્રીહરિની પાદુકાની પ્રતિષ્ઠા કરી, આરતી ઉતારી, સર્વત્ર જય જયકાર થયો. તે સમયે મહારાજની તમામ લીલા સાંભળી આવતા સૌને આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને સ્તુતિ કરતા બોલ્યા હતા.
પ્રભુતવ મૂર્તિ વિનોદકારી, પળ પણ તે વિસરે નહીં વિસારી.
પ્રભુતવ મૂર્તિ વિનોદકારી,
આ પંક્તિ ત્યાગવાણી
વિસરે નહીં વિસારી.
પ્રસિદ્ધ છે
ચરણ જુગલ સોળ ચિન્ન જેહા, નજર સમી પતરે અમારી દેહ.
ચરણ જુગલ સોળ ચિન્હ દેહ, નજર સમી પતરે અમારી દેહ.
પ્રભુ અતિ દુઃખ આ અમારું જોઈ, દર્શન દ્યો દિલમાં દયાળુ હોય. ઉચરી જન થયા અચેત જ્યારે, અચર જય કથયું અતર ત્યારે.
ઉચરી જન થયા અચેત જ્યારે,
અચર જય કથયું અતર ત્યારે.
પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી. આજે સમાજમાં, સત્સંગમાં, સંતો ભક્તોમાં આ પંક્તિ ઘણા લોકોને કંઠે છે. પણ એક વાતનું ધ્યાન દોરું છું, પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પણ તે વિસરે નહીં વિસારી. પળ પણ તમારી સુખદાયી મૂર્તિ અમને ભૂલાતી નથી. ચરણ જુગલ સોળ ચિન્હ જેહ, નજર સમીપે તરે અમારી તેહ. મૂળ શબ્દો આ છે. આપણે લોકો સત્સંગમાં એમ ગાય છે, નજર સમીપે રહો અમારી એહ. રહો એવું નથી, અમારી નજરે તરે છે તમારા ચરણારવિંદના સોળ ચિહ્નો. તમારી મૂર્તિ ભૂલાતી નથી, પળ પણ ભૂલાતી નથી. ઉપલી પંક્તિમાં મૂર્તિ ભૂલાતી નથી એમ કહે છે અને પછી એમ કે નજર સમીપે રહો એવી પ્રાર્થના કરે, એ બે વાત આમાં વિરોધ થઈ જાય છે. માટે નજર સમીપ તરે અમારી એહ, આવી ભક્તોના દિલમાં એ વખતે મૂર્તિ દેખાણી હતી. કેટલાક ભક્તોને અતિ દિલમાં દુઃખ થયું છે, એમને દર્શન થતા નથી, તો એવો ભગવાનને પ્રાર્થના કરે છે, દયાળુ થઈને અમને દર્શન આપો. એ જ સમયે એક અતર્ક થયું, આશ્ચર્ય થયું. શ્રી હરિજી મહારાજે સૌ સંતો ભક્તોને અલૌકિક દર્શન આપ્યા, સૌને રાજી કર્યા. પછી હરિવાર અંતર ધ્યાન થયા. આ રીતે તે સભા ઉત્સવ પૂર્ણ થયો લક્ષ્મીવાડીનો ગઢડામાં. ત્યારબાદ ગોપાલ સ્વામીની પ્રેરણાથી વડોદરામાં હરિમંદિર માટે રામચંદ્ર વૈદ તથા તેમની પત્ની અમૃતબાઈએ તમામ ખર્ચો આપ્યો. આખું હરિમંદિર એમણે કર્યું વડોદરાનું સૌ પ્રથમ. તેથી વડોદરામાં હરિમંદિર તૈયાર થયું
તેનું સંવત 1887 ના મહાસુદ પાંચમ ના રોજ મુહૂર્ત આવ્યું. તે સમયે આચાર્ય રઘુવીરજી એ સંતો સાથે ત્યાં જઈ પ્રતિષ્ઠાનું કામ કર્યું. ત્યારબાદ સંવત 1887 ફાગણ સુદ બીજે નિત્યાનંદ સ્વામીની પ્રેરણાથી ખંભાતમાં હરિભક્તોએ મંદિર તૈયાર કર્યું. ત્યાં પણ આચાર્ય રઘુવીરજીએ પધારી મૂર્તિ પ્રતિષ્ઠા કરી. મહારાજશ્રીએ ક્યાં ક્યાં પ્રતિષ્ઠાઓ કરી તે આપને બતાવું છું. સંવત 1888 મહાસુદ પાંચમ વસંત પંચમીએ ધોલેરામાં શ્રી મદન મોહનજી મહારાજની સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજની રઘુવીરજી મહારાજે સ્થાપના કરી. વાલા ભક્તો,
રઘુવીર આચાર્ય હી છોઉં, શ્રી હરિ કે દત્ત પુત્ર હી સોઉં, નિશ દિન શ્રી હરિ જો તાકું, પ્રસન્ન કરન રુચિ રહેવાકું, પ્રગટ હરિ કે ચરિત્ર યહ તામે, સુનને મે બહુ રુચિ રહેવામે, હરિ ચરિત્ર મહારસ રૂપા, એસે ગ્રંથ કર નહીં અનુપા, શ્રી રઘુવીર આચાર્ય હી જો.
આધારાન સ્વામીના શબ્દો છે. એ રઘુવીરજી મહારાજ બાબતમાં જે લખે છે એ સંભળાવું છું. શ્રી હરિજીના દત્તપુત્ર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ છે. તેમને રાત દિવસ શ્રી હરિને રાજી કરવાની રૂચિ રહેતી હતી એવું આધારાનંદ સ્વામી માને છે કે રાત દિવસ રઘુવીરજીને ભગવાનને રાજી કરવાની ઈચ્છા રહેતી હતી કે પ્રભુ કેમ રાજી થાય, પ્રભુ કેમ રાજી થાય. તેમને પ્રગટ શ્રીહરિના ચરિત્ર સાંભળવાની પણ ઘણી રૂચિ છે. તેમને શ્રીહરિના ચરિત્ર જ મહાન રસરૂપ અને આનંદકારી લાગતા. બહુ એમને ભગવાનની લીલા ગમતી, ચરિત્ર ગમતા. તેઓએ મને શ્રીહરિનો કૃપાપાત્ર માન્યો. તેમણે મને ખૂબ જ પ્રસન્ન મનથી આજ્ઞા કરી કે તમે શ્રીહરિના ચરિત્રનો એક અનુપમ અને અદ્વિતીય ગ્રંથ લખો. આધારાનંદ સ્વામીને આચાર્ય રઘુવીરજી મહારાજે આજ્ઞા કરી કે સ્વામી તમે એક અનુપમ અજોડ ગ્રંથ લખો. તેમના આજ્ઞારૂપ વચનથી મારા હૃદયમાં શ્રીહરિના ચરિત્રનો પ્રકાશ થયો અને બધો જ અંધકાર નષ્ટ થયો. ત્યારે મને ઘણો જ આનંદ થયો. ચિંતવતાની સાથે જ બધા ચરિત્ર સાંભળી આવ્યા. રઘુવીરજી મહારાજનું તે આજ્ઞા વચન મારે માટે ચિંતામણીના જેવું અમૂલ્ય અને અનુકૂળ સહાયરૂપ થયું. આવું પોતે નોંધે છે, બે ધડક નોંધે. આ બધી મોટા સાધુના દિલની રઘુવીરજી મહારાજ પ્રત્યેની ઉમદા ભાવના એવમ અનુભૂતિ છે જે નક્કર છે. હરિચરિતામૃત સાગર નામા, એસે ગ્રંથ કરન ભયે હામા, હરિ કે ચરિત્ર બહુત રસાલા, સો કહન ભયે મોદ વિશાલા. હરિચરિતામૃત સાગર આવા નામનો ગ્રંથ લખવાની મને હિંમત આવી. આચાર્ય રઘુવીરજી મહારાજે મને પ્રેમથી આજ્ઞા કરી અને હું ફાપ્યા બળ આપ્યું એટલે હિંમત આવી. બાકી હિંમત ન આવે, મોટાના ટેકા વિના કાંઈ કરવાનું બળ કોઈનામાં આવતું નથી. વડીલો મોટેરાઓ જ્યારે આજ્ઞા કરે પ્રેમ હું બળ આપે, ત્યારે નાના માણસો અશક્યને પણ શક્ય કરી બતાવે. પણ મોટાનો રાજીપો જો નાના માણસો ન દેખે તો એનાથી કાંઈ ન થાય, શક્તિ હોય તોય મુરઝાઈ જાય. પછી મને હિંમત આવી. શ્રી હરિના ચરિત્ર ઘણા જ રસભર્યા છે તે કહેવામાં મને અતિશય આનંદ થયો. આ જ વાતને વર્ણવતા આધારાન સ્વામી હરિચરિતના સાગરના પૂર 15ના 48મા તરંગમાં કહે છે કે શ્રીહરિએ મનમાં એવું ધાર્યું છે, જેવું ધાર્યું છે એવો જ આ ગ્રંથ થાય છે. જે દિવસથી આ ગ્રંથ લખવાનો આરંભ કર્યો હતો તે દિવસથી આચાર્ય રઘુવીરજી મહારાજ રોજ મારી પાસે આવતા, રોજ મને પૂછતા સ્વામી કેટલું લખાણું, કેવું લખાણું, એમ. કેટલો બધો સાહિત્યમાં પ્રેમ છે. નૂતન ગ્રંથો હરિના ચરિત્રના લખાવવામાં રઘુવીરજી મહારાજને કેટલો ઉત્સાહ હશે. રોજ જઈને પૂછે એટલે સ્વામીની પાસે.
આપણો જે માંદાની ધર્મશાળા પાસે બુરજ છે ને, એ બુરજની નીચે મુક્તાનંદ સ્વામીનો ઓરડો હતો, અને એ ઓરડામાં આધાનંદ સ્વામીએ આ ગ્રંથ લખ્યો. બહુ શાંતિ વાળો ઓરડો. રઘુવીરજી મહારાજ રોજ ત્યાં જતા સ્વામી પાસે. સ્વામી લખતા હોય, મહારાજ ત્યાં જાય અને પૂછે કેટલું લખાણો, ત્યારે સંતોને કેટલો આનંદ થાય. સ્વામી કેટલી વાત લખાણી, નિત પૂછત કેતી બાત લિખાય, કેતે પત્ર નિત નવીન રહાય. સ્વામી કેટલી વાત લખાણી, આ ગ્રંથના કેટલાક પાના તેમને માટે નિત્ય નવીન રહેતા. આચાર્ય રઘુવીરજી મહારાજને માટે પણ કેટલાક પાના, કેટલીક વાત, કેટલાક પ્રસંગો, કેટલીક લીલાઓ નવીન નવીન રહેતી એમને માટે. અને બહુ આશ્ચર્ય થતું રઘુવીરજી મહારાજને, વાહ સ્વામી આ તો અદભુત વાત લખી તમે. પ્રારંભના પાંચ પુરોને કથા કરાવીને તેમણે સાંભળ્યા હતા. હરિચરિતામ સાગરના પ્રથમના પાંચ પુરની રઘુવીરજી મહારાજે કથા કરાવીને સાંભળી હતી એવું આધાન સ્વામી અહીં લખે છે. બાત કે પ્રસંગ જો તામે અતિ સમજ કર રહા એવું યામે, પૂર બંચાઈ કે પ્રસન્ન ભયેવું પીછે એસે બોલત રહેવું. વાતના પ્રસંગોમાં જેમાં ઘણી સમજણ રહી હોય એવા પૂરોને વંચાવીને તેઓ પ્રસન્ન થતા અને પછી એવું બોલતા હતા કે આ ગ્રંથના પૂરમાં જેટલી મહાન વાતો આવતી તે બધી અને શ્રીહરિ જે રીતે ચરિત્ર કરતા તથા વાતો કરતા સંતો વર્ણી પાર્ષદો અને હરિભક્તોને જે કોઈ પણ બાઈ ભાઈ સત્સંગના આશ્રિતોને વર્તાવ્યા તે બધું આ ગ્રંથમાં એવું જ લખાય છે એમ રઘુવીરજી મહારાજ મને કહેતા હતા. હા બે ખૂબ લખાય છે સ્વામી, મહારાજે જે વાતો કરી જે વર્તાવ્યા એ બધું અદભુત છે. આમ રઘુવીરજી મહારાજને શ્રી હરિના ચરિત્રો સાંભળવામાં તથા કથા વાર્તા સાંભળવામાં ખૂબ જ પ્રીતિ હતી. સદગ્રંથો રચાય એમાં પોતે ખૂબ સંતોને પ્રોત્સાહિત કરતા. તેઓ કોઈ સંતો ભક્તો પાસેથી નવા ચરિત્ર સાંભળે તો તરત તેમને પ્રોત્સાહિત કરીને તે વાતો લખીને તેનો ગ્રંથ બનાવવાનું કહેતા હતા કે આનો ગ્રંથ લખો. ભાયતમાનંદ સ્વામી વડતાલ સમૈયા ઉપર ધોલેરાથી આવે ત્યારે રઘુવીરજી મહારાજ તેમને આદર આપતા. મોટી ઉંમરના વૃદ્ધ સંત હતા, આચાર્યશ્રી એમને આદર આપતા અને એમ કહેતા કે સ્વામી આપ મહારાજ ભેળા બહુ રહ્યા છો, મહારાજે તમને ભાઈનું બિરુદ આપ્યું છે, વળી મહારાજના લીલા ચરિત્ર તથા લટકા મટકા આપે બહુ જોયા છે, માટે તમે સભામાં વાતો કરો. સ્વામી લ્યો ખુરશીમાં જ બેહો. એમ ભાયાત્માનંદ સ્વામીને પ્રેમથી રઘુવીરજી મહારાજ વિનંતી કરીને વાતો કરાવવા બેહાડતા અને પોતે આચાર્ય મહારાજ વાતો સાંભળવા બેસતા. તે પ્રસંગ માધવદાસ સ્વામીએ શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર નામના પોતાના ગ્રંથમાં લખ્યો. ભાઈ આત્માનંદ સ્વામી પાસે આવે જૂની પ્રભુની વાતો કરાવે. રઘુવીરજી ત્યાગ વચન વૈરાગ્ય તણી વાતો કરાવે તે પણ ઘણી, ધ્યાન ધારણા સમાધિયો તણી વાતો કરાવે ઘણી ઘણી. સ્વામી હાલ્યા માલ્યા સાક્ષાત તેની બહુ કરાવે છે વાત, મહારાજની વાતો વખાણે સ્વામી રહ્યા જ્યાં પ્રગટ પ્રમાણે. અહીં સ્વામી લખ્યું છે એ શ્રીજી મહારાજ માટે છે. સ્વામી હાલ્યા માલ્યા એટલે મહારાજે જે જે કર્યું એની વાતો રઘુવીરજી મહારાજ ભાયતમાનંદ સ્વામી પાસે કરાવતા અને બહુ મહારાજની વાતો વખાણતા. સ્વામી સહજાનંદમાં બહુ તાન જાણે પુરુષોત્તમ ભગવાન. આમ આચાર્ય તથા મોટા મોટા સંતોને સ્વામી પ્રત્યે ખૂબ આદર હતો, તેથી તેમની વાતો અતિ ઉપયોગી જાણી એકવાર રઘુવીરજી મહારાજે ભાયતમાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે આ બધી વાતો કરો છો એ તમે જશો ત્યારે લુપ્ત થઈ જશે, માટે કૃપા કરીને આ બધી વાતો તમે લખી લો. ત્યારે ભાયતમાનંદ સ્વામી કે હારું. પછી ભાયતમાનંદ સ્વામી પોતે મહારાજની જે જે લીલા જોઈ વાતો સાંભળી તે લખી છે, જે આજે સંપ્રદાયમાં ભાયતમાનંદ સ્વામીની વાતો તરીકે પ્રસિદ્ધ છે. રાજકોટ ગુરુકુળ તરફથી શાસ્ત્રીજી મહારાજે આ વાતો પ્રસિદ્ધ કરેલ છે. મેં 4-5 વાર વાંચી, મને બહુ એમાં રસ આવે છે. એમની વિશેષતા કહું, ભાયતમાનંદ સ્વામીએ કોઈ પરચાની વાતો નહીં લખી, બહુ નહીં. અને એમણે જે વાતો લખી છે તે એમણે જે આંખે જોયું છે ને તે જ લખ્યું છે. અને એટલું બધું સરસ લખ્યું છે, સાચું લખ્યું છે, વાંચવાનો હવાદ બહુ આવે. હોય એવું લખે, ક્યારેક કોકને તકલીફ થાય, પણ હવે મોટા સાધુ છે, જીવના કલ્યાણ માટે આચાર્ય મહારાજની આજ્ઞાથી એમણે વાતો લખી છે, સંતોને વાંચવા જેવી છે. માત્ર મોટા સંતો પાસેથી જ ભગવાનના ચરિત્રો રઘુવીરજી મહારાજ સાંભળતા હતા એવું નહીં હ, પરંતુ વૃદ્ધ હરિભક્તો કે કોઈ શ્રીજી મહારાજના પાર્ષદો હોય એમની પાસેથી પણ રઘુવીરજી મહારાજ શ્રી હરિના ચરિત્રો સાંભળતા, એમને કહેતા હતા મને વાતો કરો મહારાજની, એવા નિર્માની હતા. શ્રી હરિના હજુરી પાર્ષદ ભીમજી ભગત નિત્ય મહારાજની લીલાની નવી નવી વાતો કરતા, કારણ કે મહારાજના બધા પાર્ષદો મહારાજની હારે રહેતા હતા એટલે મહારાજની લીલાઓ એમણે બહુ જોઈ હોય, સાંભળી હોય, રોજ નવી નવી વાતો કરતા. તે વાતો સાંભળીને તેમને એકવાર રઘુવીરજી મહારાજે બોલાવીને તેમને વાતો લખવાની આજ્ઞા કરી, એમને બોલાવ્યા અને પછી કહ્યું કે તમે આ લખી લો, તમે જશો તો આ બધું જતું રહેશે. અને એ વાત તેણે પોતે પોતાએ ગ્રંથ કર્યો એમાં લખી છે. પછી ભીમજીભાઈ ગ્રંથ લખ્યો, રઘુવીર આચાર્ય જ સાર રે મુને બોલાવીને એક વાર રે. આવા તો બહુ ગ્રંથો શાસ્ત્રી સ્વામી લખાણેલા છે, બધા આપણી લાઇબ્રેરીમાં પડ્યા, માધવદાસના, ભીમજી ભગતના, બીજા ત્રીજા એ કેટલાય મહારાજના સાધુએ પાર્ષદોએ ગ્રંથો લખ્યા. અણમોલ ખજાનો છે સ્વામિનારાયણ સંપ્રદાયનો, સાહિત્યનો. આપણા સાધુઓને ખબર નથી કે ભગવાન સ્વામિનારાયણ વિશે, સ્વામિનારાયણની સાથે ફરનારા સાધુઓએ, પાર્ષદોએ, બ્રહ્મચારીઓએ, હરિભક્તોએ કેટલું કેટલું લખ્યું છે. આ બધા ગ્રંથો છે, અદભુત ગ્રંથો છે. એમાં સ્વામિનારાયણ ભગવાનનો આબે હૂબ મહિમા, લીલા, સંપ્રદાયની બધી બાબતો સરસ લખાયેલી છે, જેને વાંચવી જોઈએ સંતોએ અને સત્સંગીઓએ, રસ લેવો જોઈએ. જે સંપ્રદાય પાસે આવું સાહિત્ય છે એ સંપ્રદાય જેવો સમૃદ્ધ સંપ્રદાય કોઈ નથી, કોઈ નથી. આજ ગમે એવો વિદ્વાન હોય, ગમે એવો બુદ્ધિશાળી હોય, પણ જેણે આંખે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો જોયા છે, કાને વાતો સાંભળી છે, એ જે લખે ને એમાં જે મીઠાશ આવે એ આજના લેખકથી ન થઈ શકે, પ્લીઝ ન થઈ શકે. આ બધું જે જૂનું સાહિત્ય છે એ સાચું હોનું છે. આજ આપણને એની કિંમત હોય ન હોય, લાઇબ્રેરીમાં હડી જતું હોય કે એની ખબર ન લેવાતી હોય, પણ જો આ જેટલું નષ્ટ થઈ ગયું એટલું પાછળથી આપણે રોવાનું થાય, અને આપણે જ પોતે બેદરકારીથી આપણા જ સંપ્રદાયનું બગાડ્યું કહેવાય. જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી મને કહેતા હતા, કુંડલમાં એક વર્ષ રહીને એમણે જે હરિચરિતામૃત સાગરનું ભાષાંતર કર્યું, એ વેળાએ મને કહેતા, મને કે સ્વામી, કોઈ પણ વ્યક્તિએ ગ્રંથ લખવો એ નાની સોની બાબત નથી. ગ્રંથ લખવામાં માણસે પોતાની જિંદગીનું પ્રદાન કરવું પડે છે, ત્યારે ગ્રંથ નિર્માણ થાય છે. ખૂબ જ બુદ્ધિશાળી અને ડાયા અને વિવેકી માણસથી જ ગ્રંથ લખાય છે, બધામાં એ સામર્થ્યની શક્તિ હોતી નથી. ભીમજી ભગતે ગ્રંથ લખ્યો, માધવદાસે ગ્રંથ લખ્યો, બધાએ બહુ ગ્રંથ લખ્યા છે, અજોડ ગ્રંથો છે બધા. એમાં મહારાજની એણે જે નજરે જોઈ એ આબેહૂબ વાતને જેમ વિડીયો ઉતાર્યો હોય ને એમ લખીશ, આપણને બહુ આનંદ આવે, બહુ સ્વાદ આવે. જેટલી જે વાત નેચરલ હોય તેમાંથી એટલો નેચરલ આનંદ મળે છે. જે વાતોને જેટલી પછી સમાજના હિત માટે કે ગમે તે કારણે ફેરવવી પડી હોય, એને મઠારીને લખવી પડી હોય કે પછી ફેરવીને લખવી, જે કરવું પડ્યું હોય, જનના હિત માટે જ કરવું પડ્યું હોય છે, એની કાંઈ ના નથી. પણ ઓરિજિનલ વાતમાં જે મજા અને અવાજ આવે છે ને એ પછીની વાતોમાં નથી આવતું. આ બધા એવા હતા લેખક. રઘુવીર આચાર્ય જ સાર રે મને બોલાવીને એક વાર રે, તમો રહેતા મહાપ્રભુ પાસ રે, સદા કાળ થઈ હરિદાસ રે,
જે જે લીલા કરી મહારાજ રે, ભીમજીભાઈ લખો તમે આજ રે, લીલા તણો કરો તમે ગ્રંથ રે, સુરવીર તમે સમરથ રે. તમે સુરવીર છો, સમરથ છો, મહારાજ ની લીલા નો ગ્રંથ લખો ભગત.
એમ બોલ્યા હતા રઘુવીર રે, તેની આજ્ઞા ધારી મે શિર રે, આચાર્ય સાધુ અને હરિજન રે, થાજો મારી ઉપર પ્રસન્ન રે, ગ્રંથ નામે કમલ ભાસ્કર રે, હરિ લીલા લખું છું સુંદર રે.
ભીમજીભાઈ ના લખેલા ગ્રંથ નું નામ છે કમલ ભાસ્કર, એને આ ગ્રંથ લખ્યો. એમાં રઘુવીરજી મહારાજ નું પ્રદાન છે. હરિચરિત્રામૃત સાગર લખાણો એમાં રઘુવીરજી મહારાજ નું પ્રદાન છે. બધાને ઉફ ને ટેકો અને બળ પાછળથી આચાર્ય પૂરું પાડે છે, ત્યારે આ સાહિત્યનું નિર્માણ થયું છે. હવે વાલા ભક્તો, એક વાત ઇતિહાસના મોડ સાથે આપની પાસે પ્રગટ કરવી છે, જે અવશ્ય જાણવા જેવી છે. હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર ગ્રંથ છે, માધવદાસનો લખેલો, એમાં આ વાત લખી છે.
એક દી કહ્યું મહારાજે એને, રઘુવીરજી મહારાજ તેને.
એક દિવસે ભગવાન સ્વામિનારાયણે રઘુવીરજી મહારાજને કહ્યું,
પોતા પાસે નજીક બોલાવી, કહી વાત એક મન ભાવી.
આગા બેઠા છે, અહીં આવો રઘુવીરજી, અહીં આવો. નજીક બોલાવીને એક વાત કરી, વાત કર્યા પછી પગ પકડાવ્યા છે.
તમે સાંભળો વચન એક, તમારે એક રાખવી ટેક.
શું મહારાજ?
સત્સંગમાંથી કોઈને તે હ તમારે કાઢવો નહીં. એ હ
સત્સંગમાંથી કોઈને તમારે કાઢવો નહીં. શ્રીજી મહારાજ રઘુવીરજીને કહે છે, એ ધંધો કર્યા જેવો નહીં, મહેરબાની કરીને કરશો નહીં.
સત્સંગમાંથી કોઈને તે હ તમારે કાઢવો નહીં. એ હ
પણ મહારાજ, કઈ ગુનામાં હોય તો?
મરને ગુનામાં આવ્યો હોય તેની જતન કરવી તોય.
ભલે ગુનામાં હોય તોય તમારે એની જતન કરવી.
જે તે ઉપાય કરીને એને સત્સંગમાં રાખવો તેને.
જે તે ઉપાય કરીને પણ તમારે એને સત્સંગમાં રાખવો. પ્લીઝ, વાતની વાતે તમને કાઢી મેલશું, વિમુક કરી દેશું, એવા પડકારા મારવા નહીં, એમાં જરાય હારું નથી. એમાં પસ્તાવાનું થાય પાછલે દાડે, માટે જેમ તેમ કરી સમજાવીને સત્સંગમાં હવનું પૂરું કરાવીએ ને એમાં મહારાજ રાજી. આ કરવું હોય તો કરી નખાય, થઈ જાય, એમાં હિ મોટી વાત હતી. આપણા હાથમાં સત્તા ને બધું હોય તો થઈ જાય, પણ હરવાળે હારું કઈ નહીં. કરી નાખો ને અહમ સંતોષ આવી જાય કે અમે કાઢી મેલા તમને, આટલું જ થાય. પછી એકે વાતે ધોળે પુગાય નહીં, હેરાન હેરાન થઈ જવાય. માટે મહારાજ કહે છે કે હાથે પગે લાગી નિર્માની થઈને જેમ તેમ સમજાવી નહીં, એને સત્સંગમાં રવાય દો.
મરને ગુના માય આવ્યો હોય તેની જતન કરવી તોય. જે તે ઉપાય કરીને એને સત્સંગમાં રાખવો તેને. પણ તમારે કાઢવો નહીં એ વચન તમારે માનવું સહી.
તમારે ન કાઢવો, આ વચન તમારે મારું માનવું.
એમ જ કરતા મન જાય તેનું તમારે માથે નહીં કાંઈ.
હા, તમે એને ન કાઢશો, એની મેળે મર જાય, ભલે જાય, એનું તમારા માથે કાંઈ નહીં.
એ વાતમાં જો અનુરાગો મારા ચરણ જાલી પગે લાગો.
પ્રતિજ્ઞા લ્યો રઘુવીરજી, જો આ વાત મારી તમે માનવાના હો, તમને ગમતી હોય આ વારી આજ્ઞા, તો મારા પગ પકડો, સોગન ખાઓ કે હું આ તમારી આજ્ઞા પાળીશ.
બોલ્યા આચાર્ય જાલી ચરણ માનીશ વચન અશરણ શરણ. રઘુવીરજી મહારાજે શ્રીજી મહારાજના ચરણ પકડ્યા અને કહ્યું કે તમે કહ્યું એમ હું કરીશ, હું માનીશ. વાલા ભક્તો, હવેની વાત થોડીક સાંભળવા જેવી અને ખમી ખાવા જેવી છે. રઘુવીરજી મહારાજની સાથે જડાયેલી છે, સંપ્રદાયની વાત છે, સમજવા જેવી છે, એટલા માટે આપની આગળ પ્રસ્તુત કરું છું. જ્યારે ભગવાન સ્વામિનારાયણ વર્ણી વેશે ફરતા ફરતા ભરૂચમાં આવ્યા અને ભરૂચમાં રાત્રિયા, ત્યારે મહારાજે એક સંકલ્પ કર્યો હતો, તે હરિલીલામૃતમાં લખ્યું છે. ભગુ ટેકરી એ રહ્યા રાત, વાલો જાણે ભવિષ્યની વાત, અહીં મંદિર સુંદર થાશે, મારું ધામ તે મોટું બંધાશે. આ જગ્યાએ સુંદર મંદિર થશે, ભરૂચમાં મોટું મારું ધામ બંધાશે, એવો મહારાજે સંકલ્પ કર્યો, એમ લખ્યું હરિલામતમાં. અને વળી મહારાજ જ્યારે ધર્મપુર જતા હતા ત્યારે વાટમાં ભરૂચ આવ્યું. નર્મદાના કિનારે ભગુ ટેકરીએ મહારાજ રાત્રિયા, ત્યારે મહારાજે આનંદાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, આ ભૃગુ ક્ષેત્ર છે, અહીં ભૃગુ ઋષિએ ઘણું તપ કર્યું છે તથા અહીં બલિરાજાએ યજ્ઞ કર્યો છે, વળી આ નર્મદાજી ઉત્તમ તીર્થ છે, ઓમ નમો નર્મદે. માટે આ સ્થળે શિખર બંધ મંદિર તમે કરજો, એવું ભગવાને આનંદાનંદ સ્વામીને કહ્યું. આ કૃષ્ણાનંદ સ્વામી કૃત હરિચરિતામૃતમાં લખેલું છે. શું ત્યાં ધામ કરાવજો તમે, કહ્યું આનંદ સ્વામીને અમે. મહારાજે કહ્યું આનંદ સ્વામીને કે તમે ત્યાં ધામ કરાવજો ભરૂચનું. આ વાત સ્વામીએ યાદ રાખેલી, તેથી શ્રીજી સ્વધામ ગયા પછી મહારાજના સંકલ્પને સત્ય કરવા સ્વામી ભરૂચ જવા તૈયાર થયા. ત્યારે અમદાવાદના એક સદગ્રહસ્થ સત્સંગી શેઠે ભરૂચમાં પોતાના સગા વણિક પરશુરામ શેઠ પર એક ભલામણ પત્ર લખી આપ્યો. આનંદાનંદ સ્વામી અમદાવાદનું મંદિર બાંધ્યું, અમદાવાદમાં તેઓ રહેતા હતા, પણ મહારાજની આજ્ઞા યાદ આવતા અમદાવાદથી તેઓ ભરૂચ જવા જ્યારે તૈયાર થયા, ત્યારે અમદાવાદના એક શેઠીએ, ભરૂચમાં એનો એક સગો શેઠ હતો પરશુરામ, એને પત્ર લખ્યો. અને ભલામણ પત્રમાં એને લખ્યું કે આ સ્વામી શ્રી ત્યાં મંદિર કરવા આવ્યા છે ભરૂચમાં, તે બહુ મોટા છે, તેમને તમે મદદરૂપ થાજો પરશુરામ, તો તમારો સંકલ્પ પૂરો થશે. અર્થાત એ શેઠને બહુ મોટી ઉંમર થઈ ગઈ હતી, સંતાન હતું નહીં, સંપત્તિ પુષ્કળ હતી, આ એનો સગો જાણતો હતો, એને આનંદાનંદ સ્વામીનો મહિમા, એટલે એણે આને મહિમા નાખ્યો કે આ સ્વામી કેમ કરજો તો તમારો સંકલ્પ સિદ્ધ થશે, અર્થાત દીકરો થશે. આ પત્ર સાથે સ્વામી સત્સંગ કરાવતા કરાવતા ભરૂચ આવ્યા. સ્વામીએ તે ભલામણ પત્ર કોઈ મારફતે પેલા પરશુરામ શેઠને પહોંચાડ્યો. પરશુરામ શેઠે પત્ર વાંચ્યો અને સ્વામિનારાયણના સાધુ મહાસમર્થ છે એમ પેલા પત્રથી જાણ્યું, અને જે પત્ર દેવા ગયો હતો ને ભાઈ, એણે આનંદાનંદ સ્વામીની મહિમાની વાતો આ શેઠને ઘણી કરી. સગા શેઠનો પત્ર અને આ ભાઈએ કહેલી વાતોથી પરશુરામ શેઠને આનંદાનંદ સ્વામીનો મહિમા થયો, હેત થયું. એટલે પરશુરામ નામે આ શાહુકાર શેઠે સ્વામીને મળવાનો વિચાર કર્યો કે સ્વામી જો કૃપા કરે તો મને દીકરો થાય એવો આશીર્વાદ આપે. એને 90 વર્ષની ઉંમર થઈ ગઈ હતી. કેટલી? 90 વર્ષ. પુત્રની અતિ ઈચ્છા હતી, પુત્ર હતો નહીં. આનંદાનંદ સ્વામી ગામમાં જોળી માગીને જમે છે, ખૂબ ભજન કરે છે, એવા બધા સમાચાર એને મળેલા. શેઠ સંબંધીનો પત્ર તથા સંત મહિમાની વાત સાંભળીને એકવાર આનંદાનંદ સ્વામીને મળવા માટે આવ્યા. સંતોને મળ્યા, સ્વામીને મળ્યા અને ખૂબ આગ્રહ કર્યો અને કહ્યું કે મારે ઘરે તમે થાળ કરવા પધારો, રસોઈ કરો, અમારું જમો. આનંદાનંદ સ્વામી રાજી થયા. સંત મંડળ લઈને પરશુરામ શેઠને ઘરે ભરૂચમાં થાળ કરવા ગયો. થાળ કરી ઠાકોરજીને ધરાવ્યો, પછી પોતે સ્વામી જમ્યા.
પછી આનંદાનંદ સ્વામી કહે, શેઠ અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ, કાંઈ માગવાની ઈચ્છા છે? શેઠ કહે, મહારાજ દ્રવ્ય સમૃદ્ધિ તો અપાર છે, પરંતુ 90 વર્ષની ઉંમર થઈ ગઈ, દીકરો થયો નહીં, સ્વામી મારું બધું વ્યર્થ જશે, બસ એક દીકરાની ઈચ્છા રહે છે. ત્યારે સ્વામી કહે, શેઠ 1 લાખ રૂપિયા આપો તો પુત્ર આપું. એ હતા જેવા, સીધું આવું બોલે એવા જતા, ભરતપુરના મહારાજા આનંદાનંદ સ્વામી, 1 લાખ રૂપિયા આપો. શેઠ કહે, સ્વામી 1 લાખ શું, તમે દીકરો દેતા હો તો કહો એટલા આપું. આનંદાનંદ સ્વામી કે, વધારે એક પાય નહીં, 1 લાખ એટલે 1 લાખ જ. સ્વામી રાજી થયા. શેઠે કીધું કે હું રૂપિયા આપીશ, અને સ્વામીએ આશીર્વાદ આપ્યા, અને પછી બીજે ફરવા નીકળી ગયા. સંત કૃપાથી 10 મહિને 90 વર્ષની ઉંમરે પરશુરામ શેઠને ભરૂચમાં પુત્ર થયો. સ્વામી ફરીવાર ભરૂચ ગયા, શેઠ તરત જ દર્શને આવ્યા, આનંદાનંદ સ્વામીના પગમાં પડ્યા અને કહે, મહારાજ આપની કૃપાથી પુત્ર થયો. સ્વામી કહે, અત્યારે 50,000 લાય. શેઠ કે, સ્વામી કયો તો બધા આપી દો. તો કે, ના 50, બીજા માગુ તાર દેજે. તરત જ 50,000 રૂપિયા લાવી અને શેઠે આનંદાનંદ સ્વામીને આપ્યા. આનંદાનંદ સ્વામીએ ધર્મપુર જતા જે ઠેકાણે મહારાજે મંદિર બાંધવાની પોતાને વાત કરી હતી તે ઠેકાણે મંદિરના પાયા નાખ્યા. એ 50,000માંથી જોત જોતામાં મંદિર તૈયાર થઈ ગયું. યજમાન ને મળી ગયો ને, મૂર્તિઓ પધરાવવાનું ટાણું થઈ ગયું. રઘુવીરજી મહારાજને વડતાલ ખબર આપ્યા, આમંત્રણ આપ્યું, પણ રઘુવીરજી મહારાજ ન આવ્યા. કારણ કે રઘુવીરજી મહારાજના મગજમાં એવી વાત રહી કે કોને પૂછીને મંદિર બાંધ્યું. આનંદાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ ભેળા થયા નથી, ગેરસમજણ રહી, એટલે રઘુવીરજી મહારાજે ના પાડી કે હું પ્રતિષ્ઠા કરવા નહીં આવું. એટલે આનંદાનંદ સ્વામીએ પોતે બળદેવ રેવતી પધરાવી આરતી ઉતારી નાખી. આ વાતની વડતાલ રઘુવીરજી મહારાજને ખબર પડી, એટલે સ્વામીને પકડવા માટે 20 પાર્ષદો મોકલ્યા. આ વાતની આનંદાનંદ સ્વામીને ખબર પડી કે રઘુવીરજી મહારાજે મને પકડવા માટે 20 પાળા મોકલ્યા છે, એટલે આનંદાનંદ સ્વામી ભરૂચથી નીકળી ગયા. ગામડા ફરતા ફરતા બામણ ગામમાં આવ્યા. બામણ ગામમાં સ્વામી છાના રહ્યા કે રખે મને પાર્ષદો આવીને પકડી જાય અને વડતાલમાં મારું આચાર્ય અપમાન કરે કે સાધુઓ ભેળા થઈને મારું અપમાન કરે અથવા તો મને વિમુખ કરે કે મને ધોળા પહેરાવે, ગમે તે એને તકલીફ થઈ. એટલે એ છાના રહ્યા. એમાં આવી પૂનમ. હરિભક્તો બામણ ગામથી પૂનમે દર્શને આવે. સ્વામીને વહેમ તો પડ્યો કે આ પૂનમી આ વડતાલ જશે તો કોક તો કહેશે કે આનંદાનંદ સ્વામી બામણ ગામ છે. એટલે આનંદાનંદ સ્વામીએ હરિભક્તોને કહ્યું કે તમે વડતાલ જાઓ છો તો ભલે, પ્લીઝ મારી જાણ ન કરતા. બધા હરિભક્ત કે, સારું સ્વામી નહીં કરીએ. આવ્યા વડતાલ, સ્વામીએ ના પાડી હતી, છતાંય એક મૂળજી પટેલ હરિભગત હતા, તેણે વડતાલ રઘુવીરજી મહારાજને સમાચાર આપી દીધા કે આનંદાનંદ સ્વામી અમારા બામણ ગામમાં છે. આનંદાનંદ સ્વામીને આ ખબર પડી કે મૂળજી પટેલે સમાચાર આપ્યા, એટલે આનંદાનંદ સ્વામી સહજ એમ બોલી ગયા કે, હાય તારી ગાંડીઓ, અને તરત જ મૂળજી પટેલ ગાંડા થઈ ગયા. વાલા ભક્તો, મૂળજી પટેલ ગાંડા તો થઈ ગયા, પણ આ આવડો શાપ બહુ લાંબો આવ્યો. આજ પણ બામણ ગામના વયોવૃદ્ધ હરિભક્તો આ શાપની બધી જ હકીકત આ બેહૂબ જાણે છે. એની પાસેથી લીધેલી હકીકત આપને કહું છું. મૂળજી પટેલને 2 દીકરા થયા. 2 દીકરા હતા, કાળીદાસ અને બીજો ડુંગર. એમાં
મૂળજી પટેલ ધામમાં ગયા પછી ગાંડ પણ ડુંગરમાં ઉતર્યું એટલે ડુંગર ગાંડો થઈ ગયો. કાળીદાસના પ્રભુદાસ તે પણ પાછળથી ગાંડા થયા. તેમને ત્રણ પુત્ર નરેશ, હરિ અને દેસાઈભાઈ. એમાં હરિભાઈ તે સ્વામી ઉત્તમચરણદાસ થયા, જે મારા ગુરુ રાધારમણ સ્વામીના ગુરુ હતા એટલે મારે દાદા ગુરુ થાય. એ બામણ ગામના હરિભાઈ આ મૂળજીભાઈના વંશના. પછી દેસાઈભાઈ, તેમાં દેસાઈભાઈને બે પુત્ર અંબાલાલ અને મગન. એમાં પ્રથમ અંબાલાલભાઈ ગાંડા થઈ ગયા અને એમનો ભાઈ મગન વડતાલમાં સાધુ થયા. એનું નામ શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપદાસજી અર્થાત વાયુ શાસ્ત્રી. મગનલાલ ધામમાં ગયા પછી વાયુ શાસ્ત્રી ગાંડા થઈ ગયા. વાલા ભક્તો, અંબાલાલને ત્રણ પુત્ર નરેન્દ્ર, ઘનશ્યામ અને જયેશ. જયેશ છે એ પાર્ષદ છે ચાણોદ, એને પણ ગાંડ પણ થઈ ગયું છે. ડુંગરભાઈના દીકરા ભીખાભાઈ, તેને બે પુત્ર સનાભાઈ અને કાશીભાઈ. સનાભાઈને બે પુત્ર ચિમનભાઈ અને લાલાભાઈ. આ લાલાભાઈ ગાંડા થઈ ગયા. હાવું બન્યું. વાલા ભક્તો, ખબર પડી ગઈ કે આનંદાનંદ સ્વામી બામણ ગામમાં છે એટલે રઘુવીરજી મહારાજે પાર્ષદો ત્યાં મોકલ્યા. પાર્ષદો આવ્યા અને આનંદાનંદ સ્વામીને ઝાલીને વડતાલ લઈ આવ્યા. આનંદાનંદ સ્વામી તો પૂર્વાશ્રમમાં ભરતપુરના મહારાજા અમરસિંહ હતા, રજવાડું હતું અને રાજા હતા. અને અયોધ્યામાં તે ત્યાગી થયા હતા. રામગલોલાના અખાડાના મહંત હતા અને 250 એને શિષ્ય હતા સાધુ. આટલા શિષ્યોનો અખાડો બધું મેલી રામાનંદ સ્વામીમાં એને ભગવાનપણાનો ભાવ થયો હતો એટલે તેઓ રામાનંદ સ્વામીના સાધુ થયા. અને રામાનંદ સ્વામીએ દીક્ષા આપીને આનંદાનંદ સ્વામી નામ પડેલું. તે મહારાજના દીક્ષિત નહીં, રામાનંદ સ્વામીના સાધુ. હવે આ આનંદાનંદ સ્વામીને રઘુવીરજી મહારાજે સભામાં બધા હશે અને ગુનેગારની ભાષામાં પૂછ્યું કે કોને પૂછીને મંદિર બાંધ્યું. આ રીતે આનંદાનંદ સ્વામીનું અપમાન થયું અને સ્વામી એકદમ અકળાયા અને બોલ્યા, તારા બાપને. પૂજ્ય નવતમ સ્વામીના ગુરુ હીરા ભગત કહેતા આ વાત ઘણી વખત કરતા કે પછી આનંદાનંદ સ્વામી હાથ જોડ્યા અને રઘુવીરજી મહારાજને હાથ બતાવ્યા અને પછી એમ કીધું કે અમારી હથેળીમાં વાળ ઉગે તો તમારે દીકરા થાય કે છે. પછી પોતાના 25 સંતો સાથે વડતાલથી તેઓ નીકળી ગયા, વડોદરા તરફ ગયા. એક વાત એમ પણ કહેવાય છે કે રામગલોલા અયોધ્યાના જે મહંત એનો એક અખાડો વડોદરામાં હતો, એનો જૂનો, એને ખબર. એ ત્યાંના મહંત હતા ને એક શાખા અહીં હતી. સ્વામી વડોદરા તરફ ગયા એટલે બહુ મોટું એક દુઃખદ આ ઘટનાની વાત સમજો. પરંતુ અમદાવાદમાં આચાર્ય અયોધ્યા પ્રસાદજીને ખબર પડી કે આવી એક તકલીફ થઈ છે. એમણે સમય ચેતીને તત્કાળ ત્યાંથી સંતોને મોકલ્યા અને આનંદાનંદ સ્વામીને વચ્ચે ભેગા થઈ ગયા અને ખૂબ સમજાવ્યા કે સ્વામી આ પગલું રવા દે, તમે હાલો પાછા અમદાવાદ, અમે તમને તમે કોઈ એમ સાચવશું ને રાખશું. લઈ ગયા અમદાવાદ, વાજતે ગાજતે હામયું કર્યું. સંત મંડળ સાથે એમને અમદાવાદમાં આવાસ આપ્યો, આસન આપ્યા, પથારી વગેરે બધી સગવડતા કરી આપી. એ વખતે ભરૂચ વાળો શેઠ પણ સ્વામીની હારે હતો. પછી સ્વામી અમદાવાદમાં સ્થિર થયા અને પેલા ભરૂચ વાળા શેઠિયાને કહ્યું સ્વામીએ કે મારા 50,000 બાકી છે, એ લાય
શેઠ કહે, સ્વામી તમે કયો એટલા આપું? સ્વામી કે વધારે નહીં, 50,000 જ. શેઠે 50,000 રૂપિયા સ્વામીને આપ્યા અને સ્વામી અમદાવાદથી જેતલપુર ગયા અને જેતલપુરમાં મહારાજે જ્યાં યજ્ઞ કર્યો છે, ઘણી લીલા કરી છે, એવા મહાતીર્થ સ્થાનમાં શિખરબંધ મંદિર કર્યું અને એમાં સ્વામીએ રેવતી બળદેવજી પધરાવ્યા. ભરૂચમાં સ્વામીએ રેવતી બળદેવ પધરાવ્યા, જેતલપુરમાં સ્વામીએ રેવતી બળદેવ પધરાવ્યા. શિખરબંધ મંદિર તૈયાર થયું. તે મંદિરની પ્રતિષ્ઠા સંવત 1893 ફાગણવદ 8મના દિવસે કરવામાં આવી અયોધ્યા પ્રસાદજી દ્વારા. હવે અહીંયા ભરૂચનું મંદિર થોડુંક અધૂરું હતું, એ એમને પડ્યું રહ્યું. પછી ગોપાલ સ્વામીએ વાત સંભાળી અને પોતાનું મંડળ લઈને ગોપાલ સ્વામી ભરૂચ ગયા અને ભરૂચનું મંદિર પૂરું કરાવ્યું અને 1891 વૈશાખ સુદ દશમીએ રેવતી બળદેવજીની સાથે ઓલ્યા બેન જ પધરાવીને આનંદન સ્વામી આરતી કરીને કીધી. પછી એની પડખે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી રઘુવીરજી મહારાજ પાસે આરતી કરાવી.
1891 સાલમાં રઘુવીરજીએ રૂઢી રીત ભાવ સહિત ભૃગુ ક્ષેત્રમાં પ્રતિમા પધરાવી પુનિત.
વાલા ભક્તો, આ આપણા સત્સંગની એક આ દુઃખદ ઘટના છે. રઘુવીરજી મહારાજ ઘણા સરળ હતા, ગરીબડા હતા, ગુણ ગંભીર હતા, સંત પ્રેમી હતા અને શ્રીહરિની અનન્ય નિષ્ઠાવાળા હતા, મહારાજના કૃપાપાત્ર હતા, બધી વાત હતી. છતાંય એકવાર મોટા સદગુરુઓની સહમતિ લીધા વિના ખોટો નિર્ણય લેવાઈ ગયો તો આ એક ભૂલ થઈ ગઈ હતી. આ ભૂલમાં નિત્યાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે કોઈ સાધુનું નામ સુદ્ધા આવતું નથી. એ બધા મોટા સંતો જો આ બધી બાબતમાં ભેળા હોત તો આ ભૂલ થાત નહીં, પણ ગમે તે લોચો લાગ્યો એટલે આ ભૂલ થઈ ગઈ. જે વાત સૌને માટે ખૂબ સમજવા જેવી અને પ્રેરણારૂપ છે, જેથી શ્રીહરિએ ગાદીએ બેસાડ્યા ત્યારે જ તેમને ધર્મ સમજાવતા કહ્યું હતું મહારાજે.
મહાત્મ જાણો વળી સંત કેરું, હું જાણું છું તે તણો ઘણેરું. સંત પ્રતાપે સત્સંગ થાય, સંત પ્રતાપે શુભ સંપ્રદાય.
મહારાજે બે આચાર્યને ગાદીએ બેહાડ્યા ત્યારે આ વાત સમજાવી હતી કે તમે ભલે ગાદીપતિ થયા પરંતુ સંતોનું મહાત્મય ખૂબ રાખજો. હું ભગવાન છું છતાંય સંતોનો મહિમા ખૂબ રાખું છું, સંતોને દંડોટય કરી લઉં છું, સંતોની પૂજાય કરું છું, સંતોના ખૂબ વખાણ કરું છું, એને બિરદાવું છું, એને હામે લેવા જાઉં છું અને સંતની પ્રસાદી પણ મારા જમી જાતા એવાય ચરિત્રો છે. સંત પ્રતાપે સત્સંગ થાય, સંત પ્રતાપે શુભ સંપ્રદાય. સંતના પ્રતાપે જ સત્સંગ થાય, સંતના પ્રતાપે જ આ સંપ્રદાય છે. સંતો કરે દંડ પ્રણામ જ્યારે, ઊભા થવું તરત તહા તમારે. સાધુને દંડવટ તમારે કરવા દેવા નહીં. સાધુ દંડવટ કરવા તૈયાર થાય એટલે તમારે ઊભા થઈ જવું, પકડી લેવા સાધુને. કેમ જે ત્યાગી છે, એ સંત છે, એના દંડવટ તમારે ઊભા થઈને અટકાવી દેવા. ન કોઈને તો કરવો ટુકારો, ન કોઈને ગાળ કદી ઉચારો. કોઈને ટુકારો કરશો નહીં, કોઈને ગાળ કદીએ દેશો નહીં. તમારે આચાર્ય ગાળ બોલાય જ નહીં, મોઢામાંથી અપશબ્દ નીકળવો ના જોઈએ. જો કોઈમાં ચૂક કદાપી આવે, હાલો કોઈમાં કંઈક ભૂલ આવી ગઈ, તજાનું જો પંચ મળી બતાવે, પંચ મળીને એને તજાનું બતાવે તોય મીઠા વેણ બોલી બોલીને વિદાય કરજો, જેથી કરીને બહુ હામો ન પડે, બહુ દ્રોહી ન થાય. સન્માન દે શિષ્ય રૂચિ સમાન, માગો ન લેવા કદી શ્રેષ્ઠ માન. શિષ્ય તમને એની રૂચિ પ્રમાણે સન્માન આપે, એની ઈચ્છા પ્રમાણે દિલથી તમારો મહિમા રાખે, તમારી પૂજા કરે, તમારું સ્વાગત કરે, એટલાથી તમારો સંતોષ માનવો. વિશેષ કદી
ઈચ્છા રાખશો નહીં માનની, જે માનવી માન ઘણું ચાહાય જરૂર એનું અપમાન થાય, જે માણસ બહુ માન ઈચ્છે તો પછી એનું અપમાન જ થાય. કંઈ આપણે માન બહુ ઈચ્છીએ એથી કરીને લોકો આપણને માન આપી દેતા નથી. લોકોના દિલમાં જ્યારે આપણા પ્રત્યે અહોભાવ થાય ત્યારે જ એ માન આપતા હોય છે, આપણા સન્માન કરતા હોય છે. આપણી ઈચ્છાથી કોઈ કરતું હોતું નથી, આપણે ઈચ્છીએ એ જ ભૂલ છે કે મારો મહિમા હોવને થાય, મારું માન સન્માન ને સ્ટેટસ આમ હોવું જોઈએ, એમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, એમ કોઈ ગણે નહીં, કોઈ રાખે નહીં, કોઈ હાચવે નહીં. જ્યારે આપણી કાંઈક વિશેષતા, આપણા ગુણો, આપણો ત્યાગ, આપણો વૈરાગ, આપણી ભક્તિ, આપણી નિષ્ઠા, આપણું સત્સંગને અર્થે, ભક્તોને અર્થે, સંતને અર્થે બલિદાન જ્યારે એ લોકો અનુભવે, દિલથી અનુભવે, ત્યારે તે લોકોને કહેવું નથી પડતું કે અમારું સન્માન કરો, માન રાખો, પ્રોગ્રામ કરો કે અમારા ફોટા રાખો. ઓટોમેટિક લોકો દિલથી જ આ બધું કરવા લાગતા હોય છે, ઉલટાના રોકવા પડે, અટકાવવા પડે, એટલું બધું માન સન્માન કરવા લાગે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે ક્યારેય કોઈ દિવસ રૂચિ ન રાખતા માન સન્માનની. હા, જેને જેટલી રૂચિ થાય એટલું માન સન્માન આપે. જો માનવી માન ઘણું ચાહાય જરૂર એનું અપમાન થાય. જે માન મોહાદી અધર્મ અંગ અમે કર્યું છે બહુ માન ભંગ, આ બધા અંતઃશત્રુનું અમે બહુ માન ભંગ કર્યું છે, અધર્મનું બહુ માન ભંગ કર્યું છે, તે વેર લેવા કરશે ચડાય, જો ચેતશો તો વધશે વડાય. આગાહી આપી દીધી મહારાજે, અમારા ગયા પછી આ બધા છે ને ઊભા થઈને તમને રોળવા આવશે, ચેતશો તો તમારી વડાય વધશે, ન ચેત્યા તો ધૂળ છાંટતા કરી મળશે. કહે મળી સદગુરુ પંચ સંત કે પંચ સત્સંગી બુદ્ધિમંત, તે વાતને અંતર માની લેવી, ક્રિયા સદાય કરવી જ એવી. પાંચ સાધુને પાંચ સારા સત્સંગી તમને જે વાત કહે એ બેઠી માની લેવી, એમ જ રહેવું ને એમ જ ક્રિયા કરવી. ભાષે ક્રિયા જે નિજ ચિત્ત શુદ્ધ, તથાપિ સત્સંગ થકી વિરુદ્ધ, તેવી ક્રિયા તો તજવી જરૂર, કરો નહીં આગ્રહ રાખી ઉર. જે ક્રિયા તમારા દિલમાં તમને હારી લાગતી હોય પણ તે ક્રિયા જો સત્સંગ થકી વિરુદ્ધ હોય, સંતો ભક્તો એની ના પાડતા હોય, તો પ્લીઝ તે ક્રિયા તમે તજી દેજો, તમારો આગ્રહ છોડી દેજો, આગ્રહ રાખીને ક્યારેય એ ક્રિયા કરશો નહીં. સત્શાસ્ત્ર ને સદગુરુ સંત જે હ, આચાર્ય ને શિષ્ય અંકુશ એ હ. હમણે જ આ વાત આવી હતી, ફરી વાર આ વાત કહું છું કે આચાર્ય સ્વતંત્ર નથી, સર્વે સર્વા નથી, એને માથે પણ શાસ્ત્રનો અને સદગુરુનો અંકુશ છે. આ વાત હરિલીલામતમાં લખી છે. આચાર્યની ધર્મરક્ષા માટે, હરિભક્તોની ધર્મરક્ષા માટે આચાર્યની સ્થાપના શ્રીજી મહારાજે કરી, સાધુના ધર્મરક્ષણ માટે. પરંતુ આચાર્યના ધર્મરક્ષણનું શું? આચાર્યના જે કાંઈ નિયમો કે જે કાંઈ રીતભાત છે એ જો આચાર્ય ન પાળે અને ઉદ્ધત થઈ જાય તો એના માથે કંટ્રોલ કોણ? ત્યારે કહ્યું સત્શાસ્ત્ર ને સદગુરુ સંત જે હ, આચાર્ય ને શિષ અંકુશ એ હ. એ આચાર્ય ને માથે અંકુશ છે. સ્વતંત્ર ક્યારેય કદીએ ન થવું, સિદ્ધાંત તે સત્ય કહી બતાવું. હે આચાર્ય, તમારે ક્યારેય સ્વતંત્ર સ્વચ્છંદી થવું નહીં, આ સિદ્ધાંત છે. આવું ભગવાન સ્વામિનારાયણે રઘુવીરજી મહારાજને અયોધ્યા પ્રસાદને કહેલું, અને પગ પકડાવીને પણ કહેલું કે તમારે કોઈને ગાડી મૂકવાની વાત કરવી નહીં, તો પણ જીવનમાં એક ઘટના બની ગઈ. વાલા ભક્તો, જ્યારે આચાર્ય ભગવત પ્રસાદજીને છેલ્લે રઘુવીરજીએ ભલામણ કરી ત્યારે કહ્યું હતું કે અદ્ભુતાનંદ સ્વામી મોટા છે, તે કહે તેમ કરજો. રઘુવીરજી મહારાજે પોતાના જીવનમાંથી જે કાંઈ પોતે અનુભવ મેળવ્યા, તે અનુભવને અનુસારે જ્યારે પોતે પોતાના ઉત્તરાધિકારી ભગવત પ્રસાદજીને ગાદી સોંપી ત્યારે શિખામણ જે આપી હતી એ સાંભળવા જેવી છે. એક સફળ અનુભવી આચાર્યએ પોતાના ઉત્તરાધિકારીને જે શિખામણ દીધી છે એ અદ્ભુત છે. અદ્ભુતાનંદ સ્વામી મોટા છે ભગવત પ્રસાદજી, તે કહે તેમ તમે કરજો. અને સ્વામીને એમ કહ્યું કે તમે જૂના છો અને શ્રીજીને મળેલા છો, માટે ભગવત પ્રસાદજીની તમારે ખબર રાખવી. અદ્ભુતાનંદ સ્વામી, આ ભગવત પ્રસાદજીની તમારે ખબર રાખવી. જેમ મારો હાથ શ્રી હરિએ ગોપાલ સ્વામીને હોપ્યો હતો, તેમ
આનો હાથ હું તમને હોંપું છું, અને આજથી હે અદ્ભુતાનંદ સ્વામી તમે વડતાલના મહંત. ધોલેરાથી બોલાવી લીધા હતા સ્વામીને, અને ભગવત પ્રસાદજીને ગાદ્ય બેહાડીને અદ્ભુતાનંદજીને મહંત બનાવ્યા વડતાલના. પછી અદ્ભુતાનંદ સ્વામી આચાર્ય ભગવત પ્રસાદજી જ્યાં જ્યાં જાય ત્યાં એમની સાથે જતા. ભગવત પ્રસાદજી એમને લીધા વગર ક્યાંય નહોતા જતા. સ્વામીની બહુ મોટી ઉંમર હતી, સ્વામીને મેનામ બેહાડીને ભગવત પ્રસાદજી મહારાજ એને હારે રાખતા. કેમ જે બાપુજીએ કીધું છે કે સ્વામીને સાથે રાખજો. સંવાદ 1926 સાલમાં વડતાલમાં ભવ્ય કાર્તિકી સમય થયો હતો. સંતના પ્રતાપે એ વખતે ચારેય દિશામાં સત્સંગની સુવાસ ફેલાણી હતી, તેથી સમયમાં અસંખ્ય હરિભક્તો આવ્યા હતા. અને પૂનમને દિવસે મોટી સભા ભરાણી, અને એ સભામાં ભગવત પ્રસાદજી મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને એમ કહ્યું, હે સ્વામી આપ વૃદ્ધ છો, અનુભવી છો, માટે સંપ્રદાય રૂપી વૃક્ષ લીલું રહે તેવી અમને વાતો કરો. ભગવત પ્રસાદજી આવું કહ્યું અદ્ભુતાનંદ સ્વામી. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કહે, જો મૂળ મજબૂત હોય તો જ વૃક્ષ તાજું ને લીલું રહે મહારાજશ્રી. સ્વામી મૂળ શું?
આચારજો અને સાધુઓ, સંપ્રદાય તણા છે મૂળ. મૂળ જો મજબૂત હોય તો સંપ્રદાય વધી થાય સ્થૂળ.
સ્ટેજમાં છે જે બધા બેસે ને એ બધા મૂળ. અહીંથી જ પાણી સિંચાઈ ને આ બધામાં જાય, ઊંચેથી જેઠે જાય ને. મૂળિયામાં કઈ દમ ન હોય તો પાંદડામાં દમ ક્યાંથી આવે? અદ્ભુતાનંદ સ્વામીએ ચોખ્ખી ભાષામાં ભગત પ્રસાદજી મહારાજને કહ્યું કે તમે કહો છો કે સંપ્રદાય રૂપી વૃક્ષ લીલું રહે, એનો ઉપાય શું? મૂળિયા લીલા રહે તો રે, મૂળમાં આચાર્ય અને સાધુઓ છે. જો એ મજબૂત હોય તો સંપ્રદાય વધીને ઘેઘોર મોટો વડલો થાય 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 થાય, પણ મૂળમાં ખરાબી થઈ જાય, ઉધઈ લાગી જાય કે ઝઘડા થાય કે ગમે તે થઈ પડે તો પછી કાંઈ ન થાય.
માટે આચાર્યની પ્રથા કહી શ્રીહરિએ એક વાર, તે સંભળાવું આજ હું, કરો સાંભળી ચિત્ત વિચાર.
અદ્ભુતાનંદ સ્વામી કહે છે ભગત પ્રસાદજી મહારાજ માટે આચાર્યની જે પ્રથાની વાત એક વાર મહારાજે કહીતી એ વાત હું તમને સંભળાવું છું, સાંભળીને ચિત્ત વિચાર કરજો. એક વાર ગઢપુરમાં રઘુવીરજીએ શ્રીહરિને સંપ્રદાયનું મૂળ દટ કેમ થાય એવો પ્રશ્ન પૂછ્યો હતો. અદ્ભુતાનંદ સ્વામી વડતાલમાં 1926 પૂનમના સમયે એમ વાત કરે છે, એ વાત ધ્યાન રાખજો. અને એ વાત મહારાજ વખતની ટાંકે છે કે રઘુવીરજી મહારાજે એકવાર ગઢડામાં ભગવાન શ્રીહરિને પૂછ્યું હતું કે સંપ્રદાયનું મૂળ દટ કેમ થાય. ત્યારે સ્વામી કહે, એ વખતે હું ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, સુખમુનિ વગેરે સભામાં બેઠા હતા જ્યારે રઘુવીરજીએ મહારાજને પૂછ્યું ત્યારે. તે ટાણે આચાર્યોએ કેમ રહેવું જોઈએ તે વાત શ્રીહરિએ કહેલી તે હું તમને કહું છું. હવે કહે છે સરસ.
ઉદ્ધવી સંપ્રદાય નિરીત્ય, ઉદ્ધવી સંપ્રદાય નિરીત્ય, બહુ સંક્ષેપમાં કરી પ્રીત,
બહુ સંક્ષેપમાં કરી પ્રીત,
તમે સાંભળી અંતર ધરજો,
તમે સાંભળી અંતર ધરજો,
તમે સાંભળજી અંતર ધરજો,
તમે સાંભળી અંતર ધરજો,
અને જ પ્રમાણે આચરજો,
અને જ પ્રમાણે આચરજો,
અને જ પ્રમાણે આચરજો. હે આચાર્યો, એ જ પ્રમાણે તમે રહેજો.
હું
છું સર્વ સર્વેશ્વર સ્વામી, પુરુષોત્તમ અક્ષરધામી,
પુરુષોત્તમ અક્ષરધામી,
સર્વ અવતાર નો અવતારી,
સર્વ અવતાર નો અવતારી,
ધર્મ સ્થાપક
સરખા ઘણા મહામૂત
તમ સરખા
ઘણા મહામૂત તમ સરખા ઘણા મહામૂત
તમ સરખા ઘણા મહામૂત
આવ્યો છું વળી તે હસજુક્ત તમારા જેવા મહામૂત ની સાથે આવ્યો છું પૂર્વ કાળે બીજા ધરી દેહ
તમારા જેવા અનેક મુક્તો લઈને હું સર્વોપરી સ્વામિનારાયણ મહાપ્રભુ ધરતી ઉપર આવ્યો છું. પૂર્વે પણ મેં ઘણા અવતાર ધારણ કરીને ધર્મ એકાંતિક સ્થાપ્યો હતો, પણ અસુરાંશ ધર્મગુરુઓએ ધર્મશાસ્ત્ર વિરુદ્ધ વર્તન કરી એકાંતિક ધર્મનું ખંડન કરી નાખ્યું. એવા ધર્માચાર્યોની હલકાઈ અને આછકલાઈ, તેના રજોગુણો તમોગુણો અને એવા એના વેશ જોતા જ આપણની ઓળખાય આવે કે એવા છે. લોકોથી અને શાસ્ત્રથી વિરુદ્ધ એવા ધર્મભ્રષ્ટ આચાર્યના લક્ષણ, હે રઘુવીરજી, હું તમને પ્રથમ ટૂંકમાં કહું છું. જોતા બ્રાહ્મણ કંઈક જુવાન વેશ રાખે છે મ્લેશ સમાન. ઘણા બ્રાહ્મણ જુવાન આચાર્યો કે એમના દીકરાઓ મ્લેશ સમાન વેશ રાખે છે, આખે મસ્તકે વાળ ધરે છે, તેમાં ધૂપેલ આદિ ભરે છે, કતરાવે કપાળ કોરાવે, મન નારીઓમાં લલચાવે, દાઢી મૂછના વાળ વધારે, નીતિ ઓળી ચોળીને સુધારે, વૃદ્ધ થાય તો વેશ લજાવે, દાઢી મૂછે ગલેપ લગાવે. હવે ઘણા આચાર્ય હોય છે, પાઘડી બાંધે આભલાદાર, ધરે છેલાઈનો શણગાર, ધરે અંગરખું પણ તેવું, જોતા દીછે મ્લેશના જેવું, જુએ છે જુવતી જન જ્યારે, મૂછે હાથ ધરે વારે વારે, પાટલી બહુ ચીપીન પાડે, ડોળ છેલનો એમ દેખાડે, ધર્મ વંશમાં તન ધર્યું હોય એવો વેશ ન રાખશો કોઈ. રઘુવીરજી, તમે ધર્મ કુળમાં તન ધર્યું છે, તમને આ શોભે નહીં, કોઈ નહીં. જુઓ, તમારે રૂપિયા જેટલી મસ્તકે ચોટલી રાખવી, રૂપિયા જેવડી, એથી મોટી નહીં રાખવાની, મૂછો ન રાખવી, જો રાખવી હોય તો દોરા જેટલી રાખવી, લોકો નિંદા કરે એવો કોઈ વેશ ન રાખવો, પાઘ પણ સાદા પેચવાળી રાખવી, રાખો બંડી કે અંગે અંગરખું, શોભે આચાર્યને સાદા સરખું, સાદા સરખું રાખજો, સાદો વેશ અને સદાચાર રાખો સત્વગુણી, એ જ સાર કે છે. સદાચાર રાખો, સત્વગુણી પણ રાખો, એ રાખવા જેવું છે. ઉપલે આટા ટોપની બહુ જરૂર નથી એવું મહારાજનું કહેવું છે. કોઈ પ્રકારે ક્રોધ ન લાવો, સૌને શાંતપણે સમજાવો, શિક્ષાપત્રીનો સમજવો મર્મ, એમાં છે જે એકાંતિક ધર્મ, રૂઢી રીતે પ્રવર્તાવવા તે હ, મારી ગાદી મેં સોંપી છે એ હ. રઘુવીરજી, તમને મેં જે મારી ગાદી સોંપી છે એનું કારણ એટલું જ છે કે શિક્ષાપત્રીમાં મેં જે એકાંતિક ધર્મ લખ્યો છે એને રૂઢી રીતે પ્રવર્તાવવા હારું તમને ગાદીએ બેહાડ્યા છે. એકાંતિક ધર્મ પ્રવર્તક તમને મારે બનાવવાના છે. એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી, એવું આપણે ભક્ત ચિંતામણીના દરેક પ્રકરણ નીચે વાંચીએ છીએ. એકાંતિક ધર્મની પ્રવૃત્તિ ભગવાન સ્વામિનારાયણે આ ધરતી ઉપર આવીને કરી. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ એમ કહ્યું કે એકાંતિક વિના એકાંતિક થાય નહીં. મારા દિલમાં એમ થઈ જાય કે હું એકાંતિક ધર્મ પ્રવર્તાવી દઉં, તે કેવી રીતે થાય? પહેલા મારે તો એકાંતિક થવું પડે ને. એકાંતિક વિના વાત કરતા ન આવડે. ભગવાન સ્વામિનારાયણે આચાર્યને એકાંતિક ધર્મ પ્રવર્તાવવા હારું બેહાડ્યા, તો એમણે પહેલા પોતે એકાંતિક થવું પડે, પછી એનાથી એકાંતિક ધર્મનું પોષણ થાય, એકાંતિક ધર્મ પ્રવર્તે. ખુદમાં એકાંતિક પણ ન હોય, એવું ભક્ત પણ ન હોય, એવો ધર્મ ન હોય, તો કદી એકાંતિક ધર્મ એના દ્વારા પ્રવર્તે નહીં. મહારાજ કહે છે, મેં તમને જે ગાદી આપી છે તે રૂઢી રીતે એકાંતિક ધર્મ પ્રવર્તાવવા માટે આપી છે, માટે વર્તવું તમારે તેમ, તમારે પહેલાં એકાંતિક પણ સિદ્ધ કરવું, શિષ્યોને વર્તાવવા એમ, પછી શિષ્યોને તમારે એમ વર્તાવવા. ધર્મની કહે છે ઘણા કહેણી, રાખતા નથી પણ તેવી રહેણી. કહે છે બધાય ધર્મની વાતો,
પણ ધર્માચાર્ય કોઈ એવા એકાંતિક થઈને એવી રહેણી રહેતા નથી, કેચ છે ખાલી કોકને. રહેણી ગુરુઓ રાખે જ્યારે તે ધર્મ પ્રવર્તે ત્યારે, જ્યારે ગુરુઓ એવી રહેણી રાખે ત્યારે જ તે ધર્મ પ્રવર્તે, ને કશું પ્રવર્તે નહીં, દાડા જાય ને પૂરું થાય. દુરાચરણ ગુરુ તણા જોઈ શિષ્ય એમ કરે સર્વે કોઈ, ગુરુના દુરાચરણ જોઈ ને વાહે ચેલા એમ જ કરે. ગુરુ પાળે ને ચેલા શું પાળે? ગુરુને તેનું પાપ તે લાગે, જમડા તેના હડક્યા ભાંગે કે. જો ચેલા ધર્મ પાળે ને એનું પાપ ગુરુને લાગે કે છે, જમડા એના હડક્યા ભાંગે. ગુરુ થાય પછી ત્યાં જ્યારે શ્વાન વળગે શિષ્ય કંઠ ને કાન, પછી ગુરુ કૂતરા થાય અને ચેલા કાને અને ગળે ગીંગોડા થાય, લોહી પીવે પછી. માટે શાસ્ત્ર સમસ્તનો સાર લખ્યો છે શિક્ષાપત્રી મોજાર, હે રઘુવીરજી, માટે પ્રથમ તમારે આજ્ઞા પાળવી, પછી સૌને પળાવવી અને અમારી શુદ્ધ ઉપાસના પ્રવર્તાવવી. કેમ જે આજ્ઞા ઉપાસના એ બે અક્ષર ધામમાં જવાની પાંખો છે. હું જ સર્વ અવતારનો અવતારી છું, કરોડો બ્રહ્માંડનું કારણ છું, સર્વાત્મા છું, સર્વનો શરીરી છું, છતાં આજ એકાંતિક ધર્મ સ્થાપવા અને મારી શુદ્ધ ઉપાસના દઢ કરાવવા આ બ્રહ્માંડમાં આવ્યો છું. માટે રઘુવીરજી, શ્રમ મારો સફળ તમે કરજો. મારો દાખલો હે રઘુવીરજી તમે સફળ કરજો, એ જ આજ્ઞા અંતરમાં ધરજો. તજીને વળી લોકની લાજ, કરો લોક વિરુદ્ધ ન કાજ. લોકલાજ તજીને લોકથી વિરુદ્ધ કાજ ન કરશો. તમારી વર્તણૂકનો ભાર પડે લોકને સર્વે પ્રકાર, સત્યા સત્ય ગુરુ ઓળખાઈ જાય એવી રાખજો રીત સદાય. સુણો વિગત કહું વળી તેની, તે તો સાચા જૂઠા ગુરુ બેની કે. તમે વર્તન જ એવું રાખજો જેથી કરીને લોકોને તમારા વર્તનથી ખબર પડી જાય કે સાચા ગુરુ, અને આવા ન હોય એ ખોટા ગુરુ. સાચા ખોટા ધર્માચાર્યની તમને વિગત કહું છું, સાંભળો. ગુરુ જૂઠા તે ઉદ્ધત હોય, આ એનું પહેલું લખણ. ગુરુ જૂઠા તે ઉદ્ધત હોય એવી રીતમાં રાખશો કોઈ, નાચ રંગને ભાંડ ભવાય જુએ તે ગુરુની મૂર્ખાઈ કે. ભાંડ ભવાય જોવે. ખોટા ધર્માચાર્યો મોટા મેળા કે ઉત્સવમાં સ્ત્રીઓનો સ્પર્શ કરે છે, પાનબીડા ખાય છે, પોતાના શિષ્યને વળટલાવે છે ને પાપથી ડરતા નથી. હે રઘુવીરજી, તમારે તેવું ન કરવું. કેમ જે અમારા ભક્તો મને પૂજે છે, વસ્ત્રાભૂષણ મને આપે છે, વાહન આપે છે, ધનાદિક ભાવથી જે જે મને અર્પણ કરે છે તેનો અમે માત્ર ને માત્ર એના કલ્યાણ માટે ઉપયોગ કરીએ છીએ. મહારાજ કે અમને જે જે લોકો આપે છે એનો ઉપયોગ અમે માત્ર ને માત્ર એના કલ્યાણ માટે કરીએ છીએ, અમારા ભોગ સુખ માટે કે જલસા માટે નથી કરતા, અમારા સ્વાર્થ માટે નહીં. રઘુવીરજી, મેં તમને મારું સ્થાન આપ્યું છે અને સંપ્રદાયના આચાર્ય કીધા, દેશે ઉત્તર દક્ષિણ દીધા, તમે ને તમારો વંશ થાશે, મોટા સંત તુલ્ય પૂજાશે, પણ અર્પેલી વસ્તુઓ જે હ નિજ માટે ન માનવી તે હ, પરંતુ તમારી પૂજામાં કે તમને જે કાંઈ અર્પણ કરે છે હરિભક્તો તે તમારે તમારી ન માનવી. સર્વ જાણવો દેવનો માલ, આ બધું દેવનું છે એમ તમારે માનવું. હું તો રાખું છું તેની સંભાળ, બસ છે બધું દેવનું, હું તો ખાલી એનો રખોપીઓ છું, સંભાળ રાખો છું, પણ એ બધું મારે જ ભોગવવાનું, મારા જ કામમાં લેવાનું એવી મતિ કરશો નહીં. એનો સંપ્રદાયની શોભા વધારવા માટે ઉપયોગ કરવો. જે કાંઈ તમને લોકો આપે એ બધી વસ્તુ પૈસા ઘરેણાનો ઉપયોગ સત્સંગ વધારવા માટે કરવો, સત્સંગની શોભા વધારવા માટે કરવો. કેમ જે સંપ્રદાયમાં તમને જે કાંઈ આપે છે તે અમારી પ્રસન્નતા માટે આપે છે. હે રઘુવીરજી, તમને જે કોઈ કાંઈ આપે છે ને એ મને રાજી કરવા માટે આપે છે, એ વાત તમારે ભૂલવી નહીં. તમારે અમને પ્રાર્થના કરતા રહેવું કે હે પ્રભુ, અમે તો તમારી આજ્ઞાથી આ ગ્રહણ કરીએ છીએ, પૂજા અને વસ્તુ અને ઘરાણા અને રૂપિયા, અને એમને આશીર્વાદ દઈએ છીએ, તો તમે એના ઉપર પ્રભુ પ્રસન્ન થાયજો, એનું મન નિર્મળ રાખજો, એનું ભલું કરજો. હે નાથ, અમે તો માત્ર ધર્મ દૂર વહેનાર છીએ, આ અમારી ભક્તિ માનજો. હે પ્રભુ, એ હરિભગતનું હારું કરજો અને અમારા ઉપર પ્રભુ રાજી થાયજો, એમ મનમાં અમારી તમારે રઘુવીરજી પ્રાર્થના કર્યા કરવી.
આવી રીતે હે રઘુવીરજી, તમારે આ બધી વસ્તુ ગ્રહણ કરવી અને વર્તવું એવી જ રીતે, વાસના નવ રાખવી ચિત્તે. આ છે ઉદ્ધવનો સંપ્રદાય. વળી તેમાં કહું છું જે થાય, સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નર્તન ધારી મુખ્ય તેની જ ભક્તિ તે કરવી, તે તો ધર્મ સહિત આદરવી. એમાંય હું સર્વે અવતારનો અવતારી પુરુષોત્તમ નારાયણ છું, તે તમારે મારી જ ભક્તિ મુખ્યપણે કરવી અને કરાવવી. સંપ્રદાય તણા મૂળ ચાર કહું, સાંભળો તેનો વિચાર. હરિકૃષ્ણ આદિ પ્રતિમાય સ્થાપી છે મોટા મંદિરમાંય. સંપ્રદાયના ચાર મૂળ, એક હરિકૃષ્ણ મહારાજ આદિ પ્રતિમાઓ સ્થાપી છે તે, બીજા આચાર્ય, ત્રીજા સંત અને ચોથા શાસ્ત્ર. આ ચાર સંપ્રદાયના મૂળ છે. મૂળ છે એ જ જાણીને ચારે પૂજવા યથા યોગ્ય તમારે. હે રઘુવીરજી, આ ચારેય મૂળને તમારે યથા યોગ્ય મૂળ જાણીને પૂજવા. ઉત્કૃષ્ટ તેનો થાય જેમ, આપો એને ઉત્તેજન તેમ. આ ચારેયનો ઉત્કૃષ્ટ થાય, હરિકૃષ્ણ આદિ મૂર્તિઓનો, સંતોનો, શાસ્ત્રનો, આચાર્ય પદનો ઉત્કર્ષ થાય એમ તમે એને માનો, પૂજો, ઉત્તેજન આપો. સાધુ પાર્ષદને બ્રહ્મચારી તે છે ધર્મ એકાંતિક ધારી. મહિમા એનો જાણો અપાર, થાય ધર્મ પ્રવર્તિ તે દ્વાર. સાધુ બ્રહ્મચારી પાર્ષદો એકાંતિક ધર્મધારી છે, એનો મહિમા જાણજો. કેમ છે? તે દ્વારે ધર્મની પ્રવૃત્તિ થાય છે. બ્રહ્મચર્ય અશીધારા જેવું એ તો પાળે છે ઉત્તમ એવું આ બધા ત્યાગીઓ. માટે માનવા જોગ તમારે મહિમા જાણી સર્વ પ્રકારે. આમ મહારાજે રઘુવીરજીને શિખામણ આપી, તેથી તે આજીવન એમ જ વર્ત્યા હતા. માટે તમે અને અમે હર્ષ શોક તથા આણ વૃદ્ધિને નહીં ગણીને જેમ સૌનો ઉત્કર્ષ થાય તેમ રહીએ, તો હે ભગવત પ્રસાદજી, સંપ્રદાયનું મૂળ મજબૂત થાય. અદ્ભુતાનંદ સ્વામીએ ભગવત પ્રસાદજીને વાત કરી હતી, એ વાત રઘુવીરજી મહારાજની ટાંકીને કરી આપને સંભળાવી. વાલા ભક્તો, અત્યારની કથાનો સમય અત્યારે પૂર્ણ કરું છું. સ્વામિનારાયણ ભગવાનની